ચાર દોષ જોવાઈ ગયા છે ગઈકાલે,
પછીની
આત્માદી અસ્તિત્વના ગાથા,
આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર છે. આ વાત પૂરી થઈ ગઈ હતી, પણ લાલ લીટી કરીને ચાર બાબતો વચમાં ન આવે માટે આ વાત અમારે ફરી કહેવી પડી. જેને સદગુરુનો યોગ મળી ગયો છે, મળી આવ્યો છે, તેને તો સદગુરુ આજ્ઞા કરે તે જ શાસ્ત્રો વાંચવા, તેનું અવગાહન કરવું, તેમાં જ તેનું કલ્યાણ છે. કેમ? કારણ કે સદગુરુ વ્યક્તિના વ્યક્તિત્વનું માપ કાઢીને એની આંતરિક અવસ્થા લગભગ જાણીને એ ભૂમિકાની સાથે સુસંગત છે તેનો વિવેકપૂર્વક નિર્ણય કરીને ઊંડા ઉતરીને આજ્ઞા કરે છે, તમારે આ શાસ્ત્રો વાંચવા. આ સદગુરુની કાળજી તમારા ખ્યાલમાં આવી કાળજી માં કે બાપ ન લે તેવી તેમણે લીધી, તેથી મને આત્માનું ભાન થશે એવું સાધકને ઉલ્લાસ હોય. સદગુરુએ મૂલ્યાંકન કર્યું અને આજ્ઞા કરી કે યોગ વશિષ્ઠનું વાંચન કરજો. આનો અર્થ એવો થયો કે જે જીવે હજુ વિતરાગ માર્ગની પરંપરા જાણી નથી તેનાથી દૂર છે, તેથી યોગ વશિષ્ઠના બે મહત્વના પ્રકરણો વૈરાગ્ય અને ઉપશમ વાંચવાનું કહ્યું. તેના દ્વારા વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થાય. જેને યોગ સાધના કરવી છે તેને યોગની આઠ દ્રષ્ટિ છે તેનું અધ્યયન કરજો એમ કહ્યું. ધ્યાન તરફ જેની પ્રગાઢ રુચિ છે અને જેનામાં દ્રવ્યનું યોગના ગહન સાગરમાં પ્રવેશ કરવાની ક્ષમતા છે તેને એમ કહ્યું કે દ્રવ્યનું યોગ એ પરમ ગંભીર શાસ્ત્ર છે અને તેના દ્વારા આત્માનું ભાન થશે, માટે તે નિત્ય વિચારજો એમ કહ્યું. કે તે નિત્ય વિચારવા, એ પણ શબ્દ વધારે કે ઓછો કરવા પરમ કૃપા દેવે તૈયારી નથી. તે સદગુરુએ જે કહ્યા તે નિત્ય વિચારવા. ઉપનિષદમાં કહ્યું છે કે તમે આહાર લો છો, રોજ નિંદ્રા લો છો, રોજ સ્વાધ્યાય પણ કરો છો, કદાચ કોઈ વખત તમને સમય ન મળે તો આહાર કે નિંદ્રા ન લેશો, વ્યવસાય ન કરશો પણ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. આ બધું ઓછું થશે તો પણ ચાલશે, પણ સ્વાધ્યાય નહીં થાય તો નહીં ચાલે. આપણે મુંબઈ સમાચાર જેવી રીતે વાંચીએ છીએ તેવી રીતે શાસ્ત્રો ન વચાય.
આગળ
સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, વાંચના, ઉચના, પરાવર્તન, અનુપેક્ષા અને ધર્મ. પ્રથમ જે વાંચવા એ જૈન પરંપરાનો શબ્દ છે. આચાર્ય શ્રી જ્ઞાની પુરુષ સૂત્રનું વાંચન કરે અને શિષ્યો વિધિપૂર્વક શ્રવણ કરે તે પ્રક્રિયાને વાંચના કહે છે. સાંભળવું નહીં પણ શ્રવણ, મનન બહુ વ્યાકુળ હશે, મન ચંચળ હશે કે અટવાયેલું હશે, પાયામાં ફસાયેલું હશે, અતિ આકુળ વ્યાકુળ હશે તો તમે શાસ્ત્રો સાંભળવા છતાં સાંભળી નહીં શકો. હયાત શબ્દો નહીં જાય, કાન સુધી જ આવશે. એ સાંભળ્યા પછી એકાંત હોય, મૌન હોય, નિવૃત્તિ હોય, આરંભ પરિગ્રહનું અલ્પત્વ હોય, શાંત ચિત્ત હોય, સ્વસ્થતા હોય, નિવૃત્ત મન હોય તો તેની વારંવાર અવગાહન ચિંતન કરો. વિચારણા કરતાં કરતાં કદાચ કોઈ વાત સ્પષ્ટ ન થાય, ન સમજાય તો સંકોચ રાખ્યા વગર ગુરુદેવને પૂછું, હે ગુરુદેવ આ વાત મને સ્પષ્ટ થતી નથી, આ પૂછના છે. ત્રીજો શબ્દ છે પરાવર્તન, નિત્ય વિચારવા. શાસ્ત્રો વાંચી બાજુ પર નથી મૂકવાના, શાસ્ત્રો વાંચીને આત્માને વૈરાગ્ય અને ત્યાગથી ભાવિત કરવો છે, જ્ઞાનથી અને ધ્યાનથી ભાવિત કરવો છે, આત્મા ઉપર પ્રગાઢ શુભ અને શુદ્ધ સંસ્કાર નાખવા છે. તે માટે પ્રક્રિયા વારંવાર કરવી પડશે, તે માટે પરાવર્તન સ્વાદ.
આગળ
સ્વાધ્યાયનો ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈ તત્વનું ચિંતન કરવું. એક યુવાને મુનિજીવન સ્વીકાર્યું, શરીર તંદુરસ્ત અને સ્વસ્થ. થોડા મહિના પછી તેમના સ્વજનો મળવા આવ્યા. તેમનું શરીર સુકાઈ ગયું હતું. ચિંતા થઈ અને સ્વજનો ગુરુદેવને પૂછે છે કે ગામમાં શ્રાવકોના ઘર છે કે નહીં, ભિક્ષા બરાબર મળે તો છે ને, તો કહે કે હા મળે છે. પછી પૂછ્યું કે તેઓ સુકાતા કેમ જાય છે. ગુરુદેવ પણ વિચક્ષણ હતા, તેમણે કહ્યું શ્રાવકો તો ભક્તિભાવપૂર્વક આહાર આપે છે, પણ મુનિ એટલા માટે સુકાઈ જાય છે કે રાત અને દિવસ પ્રગાઢપણે એ તત્વનું ચિંતન ઉભા ઉભા કરે છે. મુનિને કોઈ ચિંતા કે મૂંઝવણ નથી. અમે આજ્ઞા કરી છે આહાર લો, અને આહાર લે પણ છે. હાથમાં કોળીઓ હોય અને તત્વના ચિંતનમાં ઉતરી જાય. પાસેના મુનિ કહે કે મુનિરાજ, હાથમાં કોળીઓ છે, ઊભા હોય અને તેમનું મન તત્વચિંતનમાં ચાલ્યું જાય, ઊંઘમાં ગયા હોય તો ઝપકીને બેઠા થાય. તમને થતું હશે કે આટલું બધું તત્વચિંતન.
અનુપેક્ષા ધ્યાન છે, માત્ર સ્વાધ્યાય નહીં છે. સ્વાધ્યાયનું અંગ પણ જોડાણ છે ધ્યાન સાથે. સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન, ધ્યાનમાંથી સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાંથી ધ્યાન, ધ્યાનની ધારા તૂટી કે અનુપેક્ષા. અનુપેક્ષા કરતાં કરતાં એવી અવસ્થા આવી કે ધ્યાનમાં ડૂબી ગયો. કાઠિયાવાડનો શબ્દ છે ગરી ગયો, અથાર ડૂબી ગયો, ધ્યાનમાં ગરી ગયો, ઊંડો ઉતરી ગયો. અનુપેક્ષા ચિંતન કરતાં કરતાં ધ્યાન અને ધ્યાનની ધારા તૂટે તો અનુપ્રેક્ષા સ્વાધ્યાય. આ ચાર કર્યા પછી કોઈ પાત્ર મુમુક્ષુ જીવ જો હોય તો એને જે કંઈ પણ શાસ્ત્રો પોતે વાંચ્યા છે તેનું નમ્રતાપૂર્વક તેની પાસે નિવેદન કરે તો તેને કહેવાય છે ધર્મકથા. આ વાંચના, પૂછના, પરાવર્તના, અનુપેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે. તેથી તે નિત્ય વિચાર છેવટે ભલામણ કરી કે કરી મતાંતર ત્યાં છે. મત અને મતાંતર છોડો, નવા તો ઊભા કરશો જ, પણ જે લઈને આવ્યા છો તે છોડજો. આપણે કોઈને પૂછીએ કે તમે કોણ, તો કહેશે સ્થાનકવાસી, તમે દેરાવાસી, તમે દિગંબર, તમે તેરાપંથી, તમે ચોથાવાળા, તમે પાંચમાવાળા, તમે છ કોટીવાળા અને ખતરવાળા, પણ મહાવીરવાળા તો કોઈ નહીં.
જાકું જાકું પૂછીએ સબ અપની અપની ગાવે, સાચા માર્ગ કોણ ઓ ન બતાવે. 14મી કથામાં ઘણી સ્પષ્ટતા કરી શાસ્ત્રોનો ઉપયોગ સાધકે કેવી રીતે કરવો, શાસ્ત્રો કેવી રીતે વાંચવા, શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી, પણ શાસ્ત્રો વાંચવાની પ્રક્રિયા અને તેની રીત રસમ પણ આપણને શીખવાડી. જેમ કોઈ સંગીતકાર શીખવાડે કે આમ આંગળીઓ ફેરવવી જોઈએ તો દીપક રાગ આવે, બિલાવલ આવે, ઠુમરી આવે, આવો રાગ આમ પ્રગટ થાય, તેમ શાસ્ત્રો કેવી રીતે વાંચવા તે શીખવાડ્યું. આ બહુ મોટી વાત છે. આ કેમિસ્ટ્રી છે, આ વિજ્ઞાન છે. આ વાત કર્યા પછી આગળની કથામાં એક મહત્વનો ટર્નિંગ પોઈન્ટ આ બતાવે છે, તમારે અહીંથી પરિવર્તન કરવું જ પડશે. તે પરિવર્તન કર્યા સિવાય મોક્ષ માર્ગમાં કદી પણ તમારો પ્રવેશ નહીં થાય. વ્રત કે તપની આ વાત નથી, સમ્યક દર્શનની વાત નથી, આત્મબોધની વાત નથી, પણ એ પહેલાં અનિવાર્યપણે જે ઘટના ઘટવી જોઈએ તેની વાત કરી છે. પાછા મળીશું ત્યારે આ કથાથી પ્રારંભ કરીશું. વિનંતી છે કે ધ્યાનથી સમજવા કોશિશ કરજો. પરમ કૃપાળુ દેવ પરમ સત્ય વચ્ચે ઊભા છે. તમે કોઈ ઢાંચા કે ફરમા તૈયાર કરીને આવશો નહીં. પરમ કૃપાળુ દેવે સિંહની જેમ અદ્ભુત રચના કરી છે એ વાતને બરાબર સમજીએ. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેક અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
વિચારણા આપણી ગાથા 14 ઉપરની, એમાં 13માનું અનુસંધાન આ 14માની સાથે ઘણું મહત્વનું હોવાથી 13માની ચર્ચા 14માની અંદરમાં હાથમાં લેતા પહેલાં મહારાશ્રીએ સારી રીતે કરી, ઘણી સ્પષ્ટતા કરી. કારણ કે અથવા શબ્દ આવ્યો, અથવા એટલે પહેલાં કંઈક છે પછી કે આ અથવા આ, આપણે એમ કહીએ ને ઓપ્શન, તો ઓપ્શન માટે બે વાત વિચારવી પડે. જયારે ઓપ્શન આપીએ ત્યારે કે ભાઈ તમને ઓપ્શન આપીએ છીએ આ કરવું કે તે કરવું, તો આ વિચારવું પડે ને તે વિચારવું પડે, તો એ ઓપ્શનનું મહત્વ છે. એમ અહીંયા અથવા કહીને 13 અને 14 એ બંને ગાથાની વચનો એક જે જોડતી કડી છે એ બતાવે છે. તમે 13માનું જો તમને સંતોષ હોય, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર, જો તમે આનાથી સંતુષ્ટ હો અને આ પ્રકારે તમે આરાધન કરવા તૈયાર હોતા હો તો કોઈ વાંધો નથી. પણ આમાં તમને હજી પણ કંઈક મુશ્કેલી દેખાતી હોય તો કહેશે જ અમે 14મી ગાથા તમને કહીએ, અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર થયા. તો એ બીજો ઓપ્શન આપ્યો, બંને ઓપ્શન ખુલ્લા છે, એકેયનું મહત્વ ઓછું કે વધુ આપ્યું નથી, બંને મહત્વના છે સરખા. પણ બે વાત અહીંયા જે અગત્યની છે, 13મી ગાથામાં જે મુખ્ય ભાર આપ્યો એ સુપાત્રતા ઉપર આપ્યો, જીવની સુપાત્રતા ઉપર, અને 14મી ગાથામાં ભાર આપ્યો એ મતાંતરના ત્યાગ ઉપર. આ વસ્તુ તો જ સફળ થશે, બંને ઓપ્શન ખરા પણ પાત્રતા જોશે, એક તો પોતાની યોગ્યતા અને બીજું મત મતાંતરનો ત્યાગ અર્થાત સ્વછંદનો ત્યાગ સર્વથા. આના પછીની ગાથા સ્વછંદને લગતી જ આવશે, 3 ગાથાઓ. સ્વછંદ જીવને ક્યાં કેટલી મુશ્કેલી કરે છે, અને આપણા પરિભ્રમણનું મુખ્ય કારણ જોઈએ તો આ બધું વાંચન પછી આપણા એટલા નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે મોટે ભાગે આપણા પરિભ્રમણનું કારણ આપણો સ્વછંદ છે. આપણે આપણી માન્યતા આપણા આગ્રહ એને ક્યારેય છોડવા તૈયાર થયા નથી, બાકી ગુરુઓએ કંઈક શાસ્ત્રોએ કહેવામાં બાકી રાખ્યું નથી, પણ આપણે આપણી લીધેલી વાત છોડીએ તો એ ઉપકારી થાય ને, એ વાત જો છોડીએ નહીં તો શું થાય. એટલે બે વસ્તુ ઉપર મારે ભાર આપ્યો છે એ બહુ જ લક્ષમાં લેવા જેવી વાત છે, સુપાત્રતા અને મતાંતરનો ત્યાગ. અહીંયા આગળ હવે મહારાજ સાહેબ આપણને સમજાવે છે કે જેને સદગુરુનો યોગ મળી આવ્યો તેને તો સદગુરુ આજ્ઞા કરે એ જ શાસ્ત્રો વાંચવા અને તેનું અવગાહન કરવું, તેમાં જ તેનું કલ્યાણ છે. કેમ? કારણ કે સદગુરુ વ્યક્તિના વ્યક્તિત્વનું માપ કાઢીને એની આંતરિક અવસ્થા લગભગ જાણીને એ ભૂમિકાની સાથે શું સંગત છે તેનો વિવેકપૂર્વક નિર્ણય કરીને ઊંડા ઉતરીને આજ્ઞા કરે છે. આ સત્પુરુષ નિદાન કરે છે, જેમ વૈદ્ય નાડી પકડીને નિદાન કરે કે આમાં કયો રોગ છે, કેટલો જૂનો છે, આની પ્રકૃતિ કેવી છે, કફની છે, પિત્તની છે, વાતની છે, એ જો નક્કી કર્યા પછી એનો ઈલાજ કરે, એમ અહીંયા પણ સદગુરુ એ જ કરે છે. જે શિષ્ય એની પાસે આવ્યો છે શરણે એનું આ નિદાન કરે છે, આની શી જરૂર છે એ પ્રકારે આપે છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ એક માતાને 1 મહિનાનું એક બાળક હોય, બીજું 2 વર્ષનું હોય અને 1 15 વર્ષનો છોકરો, એમ 3 બાળકો હોય, તો 3ને જમવાનું તો આપે માતા જ આપે, પણ એમાં ભેદ તો કરવો પડે. 1 મહિનાનું છે એને સ્તનપાન કરવું પડે, 2 વર્ષનાને બિસ્કિટ આપે અને 15 વર્ષનાને થાળી ભરીને જમવાનું આપે, માએ ભેદભાવ કર્યો? 3 દીકરા એના નથી? પણ જ્યાં જેની યોગ્યતા છે એ પ્રમાણે આપવું પડે. વ્યવહાર પણ એમ કહે છે, એવું જ અહીં પરમાર્થમાં પણ એમ જ કહે છે કે એમ કર્યા વિના ચાલે નહીં, તો સામો જીવ પચાવી ન શકે. એની પાસે તો બધું જ છે પણ પચાવવાની શક્તિ તો જોઈએ ને, એટલે એ વાત અહીંયા સરસ કરી. આગળ વધીને હવે જે ગાથાની વાત કરી છે એમાં એમ કહે છે, એક બીજો પોઈન્ટ સરસ આપ્યો છે, તે નિત્ય વિચારવા. આ શબ્દ ઉપર ભાર મુકાયો છે એટલે મોટા અક્ષરમાં લીધું છે, તે નિત્ય વિચારવા. એક પણ શબ્દ વધારે કે ઓછો કરવા પરમ કૃપાળુ દેવ તૈયાર નથી. એટલે જ્ઞાનીઓએ તો કહી દીધું, આપણે સાંભળી લીધું, પછી શું? તો પછી કહેશે કે એનો નિત્ય વિચાર થવો જોઈએ. આજે સાંભળ્યું, કાલે કંઈક બીજું સાંભળીએ, આજનું સાંભળેલું ફોક, પાછા 2 દિવસ પછી કંઈક નવું સાંભળીએ એટલે બીજું, પણ એના પછીનું પણ ફોક. આ નહીં, નિત્ય વિચારવું, જે કહેવામાં આવ્યું છે એનો નીચે વિચાર થવો જોઈએ કે આનો હેતુ શું છે, આનું ફળ શું છે, એની પાકી સમજણ હોવી જોઈએ, એને કયા પ્રકારે આરાધન કરવાનું છે. આ બધી વસ્તુ એના લક્ષ્યમાં આવે તો જ એને બોધ ઉપકારી થાય. નહીં તો સાંભળ્યું અને ભૂલી ગયા, આવું તો અનંતકાળથી કરતા આવ્યા છીએ આપણે અને પરિણામ નથી આપણા સામે છે, તો આ પણ કરવું પડે. નિત્ય વિચાર, એમાં બીજી એક વાત પણ સમાયેલી છે. નિત્ય વિચાર કરવાની પાછળ એ છે કે જીવ પ્રમાદમાં ન ચાલ્યો જાય. નિત્ય પ્રત્યે અવગાહન ન હોય તો જીવ પ્રમાદમાં ચાલ્યો જાય. છોડી દે, આપણે તો ખબર છે, વાંચી લીધું છે, જાણીએ છીએ, પછી પ્રયોગમાં નહીં આવે. એટલે એ પણ એક એનો હેતુ હોય છે. એ પછી વાત કરી અહીંયા સ્વાધ્યાય બાબતમાં, બહુ સરસ વાત છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર મારા સાહેબ બતાવે, જે જૈન દર્શનમાં શાસ્ત્રોમાં પણ આ વાત આવે જ છે. આ બધા અંગ છે સ્વાધ્યાયના, એટલે પાંચેય અંગની અહીંયા વાત કરી. પહેલું અંગ કીધું વાંચના, બીજું પૃચ્છના, ત્રીજું પરાવર્તના, ચોથું અનુપ્રેક્ષા અને પાંચમું ધર્મકથા. આ પાંચેય અંગ સ્વાધ્યાયમાં સમાવેશ. સ્વાધ્યાય પરિપૂર્ણ કર્યો ત્યારે જ કહેવાય કે આ પાંચેય અંગમાંથી જીવ પસાર થાય, નહીં તો અટકી જાય વચ્ચે કોઈ પણ જગ્યાએ, તો એનું જે જોઈએ એવું પરિણામ ના આવે. જેમ કે વાંચનાની વાત આવી તો અહીંયા સરસ મહારાજ સાહેબે એનો અર્થ બતાવ્યો. અત્યાર સુધી સામાન્ય રીતે વાંચના એટલે વાંચવું, પણ અહીંયા કહે છે ના, એવું નથી. શું કીધું? સૂત્રનું વાંચન કરે, ગુરુ વાંચન કરે અને શિષ્યો વિધિપૂર્વક શ્રવણ કરે. આ આખી પ્રક્રિયાને વાંચના કીધી. માત્ર વાંચી જવાથી નહીં, માત્ર સાંભળી લીધાથી નહીં, પણ બંને કામ થવા જોઈએ. જેમ આપણે કહીએ છીએ કે અમે 1,00,000 રૂપિયાનું દાન આપ્યું, તો દાનની પ્રક્રિયા પણ આવી જ છે. જે આપનાર આપે છે પણ સામો લેનારો સ્વીકારે ત્યારે દાનની પરિપૂર્ણતા થાય છે. લેવાવાળો ના પડે કે મારે તમારું દાન જોઈતું નથી, તો દાન આપ્યું કેમ કહેવું? 1,00,000 રૂપિયા છે પડારીએ, દઈ ન શકાતા, સામે લેવાવાળો જોઈએ. એમ અહીંયા પણ એવું છે, ગુરુ શ્રવણ કરાવે, જે શ્રવણ કરાવે છે એ શ્રોતાએ એનો સ્વીકાર કરવો પડે, ત્યારે આ વાંચના થઈ. બહુ સરસ અમારા સાહેબ અર્થ આપણને સરસ નવો આપ્યો છે કે વાંચના ત્યારે જ પૂરી થાય. તો ઘણું ખરું આ અર્થ લોકોની સમજમાં બહુ ઓછો હોય છે સામાન્ય રીતે, કે ભાઈ વાંચના થઈ. આપણે કહીએ છીએ ને કે ઉપાશ્રયમાં આજે વાંચણી કરી, આ બધું બસ એમાં ત્યાં સુધી અટકી જાય. આનો અર્થ બરાબર જો રહસ્ય પકડાય તો સમજાય કે વાંચનામાંથી પસાર ત્યારે જ થયા કહેવાય. આ પહેલું જ અંગ છે કે જે બરાબર જે કંઈ શાસ્ત્રની વાત અથવા તો ગુરુએ કીધેલી વાત બરાબર ચિત્ત દઈને સાંભળી હોય, ઉપયોગપૂર્વક સાંભળી હોય, તો જ એ વાંચના થઈ એમ કહેવાય. બીજી વાત છે પૂછના, અને આ વાંચના શા માટે છે? સમજવા માટે. ગુરુ બોધ આપે છે અને શિષ્યની સમજણમાં આવે, એ સમજવા માટે વાંચના છે. પછી પૂછના, પૂછના એટલા માટે છે નિશંક થવા માટે, કંઈ પણ એમાં શંકા રહી તો. શંકાથી શિષ્ય મૂંઝાતો હોય અને પૂછે નહીં તો નિરાકરણ ના આવે, નિરાકરણ ના આવે તો એને કાર્યકારી ન થાય. એટલે પૂછનાની અંદરમાં શંકાનું સમાધાન છે, પરાવર્તનની અંદરમાં દ્રઢતા કરવાની છે, વારંવાર પુનરાવર્તન થયા જ કરે, દ્રઢતા થાય કે જે મને બોધ આપ્યો છે એને બરાબર આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે. અનુપ્રેક્ષાની અંદરમાં થોડુંક આચરણ પણ આવશે, પછી આવે છે મહારાજ સાહેબની શૈલીમાં લેશું. અને ધર્મકથાની અંદરમાં પણ મહારાજ સાહેબે એક નવી વાત કરી છે. અહીંયા આપણે ધર્મકથા એટલે પૂર્વે થયેલા મહાપુરુષોની કથા, જીવન કથા, આવું એના જીવન ચરિત્રો, એના એની એમાં બનેલી જીવનમાં બનેલી ઘટનાઓ અહીંયા સુધી આપણે મર્યાદિત અર્થ કરતા હોય છે. અહીંયા એક વિશેષ વાત કરી, શિષ્ય જે સમજ્યો એનું કથન. જેમ 6-6 પ્રશ્નોના સમાધાન શિષ્યને મળી ગયા આત્મસિદ્ધિમાં, એટલે શિષ્યએ કહ્યું ને, સદગુરુના ઉપદેશ આયુ અપૂરો ભાન, નિજ પદમાં નિજમાં લહ્યું રુદ, દૂર થયું અજ્ઞાન. આ ધર્મકથા શિષ્ય સામો એને સામો જવાબ આપે છે, એ શિષ્યનું કથન એને ધર્મકથા તરીકે અહીંયા મહારાજ સાહેબે કહ્યું છે. બહુ સરસ વાત કરી છે. એટલે આ પાંચેય અંગ જે છે એ સ્વાધ્યાયના જ અંગ છે. અને એ પ્રકારે જો સ્વાધ્યાય થાય તો જીવને ચોક્કસ ઉપકારી થાય. પણ ક્યાંક ત્રુટી રહી જાય છે, શિથિલતા થઈ જાય છે, અથવા તો પોતાની માન્યતાની સાથે મેળ ન બેસતો હોય એટલે એને બાજુએ કરી દેવામાં આવતું હોય, આવા બધા દોષને કારણે આપણે જ આપણું બગાડીએ છીએ. જો એ દોષ લક્ષમાં આવે અને એ દોષથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ તો એકેય દોષ એવો નથી કે જેમાંથી નિવર્તી ન શકાય. આ બધા દોષમાંથી જે મહાપુરુષો ગયા છે આગળ, બધા આ દોષને નિવારણ કરીને આગળ વધ્યા છે, આપણે પણ કરી શકીએ એમ છીએ. તો અહીંયા કરી વાંચનાની અર્થ જે કર્યો કે જ્ઞાની પુરુષ સૂત્રનું વાંચન કરે અને શિષ્યો વિધિપૂર્વક શ્રવણ કરે, તે પ્રક્રિયાને વાંચના કહી. સાંભળવું નહીં પણ શ્રવણ, જો સાંભળવામાં અને શ્રવણમાં ફેર છે. ઉપયોગપૂર્વક શ્રવણ કરીને અંદરમાં અવધારવામાં ધારણ કરવામાં આવે ત્યારે એ શ્રવણ બને છે, બાકી તો સાંભળેલું. એમાં આગળ વધીને પછી વાત કરે છે એક એકની વિશેષ વિચારતા પૃચ્છના માટે, તો કે નીચેની ત્રણ લીટીમાં જુઓ. અવગાહન અને ચિંતન કરવું, વિચારણા કરતા કરતા કદાચ કોઈ વાત સ્પષ્ટ ન થાય, ન સમજાય તો સંકોચ રાખ્યા વગર ગુરુદેવને પૂછવું કે હે ગુરુદેવ, આ વાત મને સ્પષ્ટ થતી નથી, આ પૃચ્છના છે. પણ આ પૃચ્છનાની અંદરમાં શંકાનું સમાધાન થાય છે. ઘણી વખત જીવની અવડચંડાઈ હોય, પોતાની માન્યતાનો મેળ ન બેસતો હોય તો ગુરુની પરીક્ષા લેતો હોય ને એવી રીતે પૃચ્છના કરે, ત્યાં વિવેક ચૂકે છે. હવે એને ગુરુનો બોધ ક્યારેય પરિણમ થશે નહીં, એટલે ત્યાં પણ એ સાવધાન રહેવાનું છે. અહીંયા જો કહ્યું છે ને, વિનયપૂર્વક કહ્યું છે, ગુરુદેવને પૂછવું હે ગુરુદેવ, આ વાત મને સ્પષ્ટ થતી નથી. એ વિનયપૂર્વક વિવેકપૂર્વક ખરેખર જિજ્ઞાસા છે, મારે સમજવું છે, જાણવું છે એવા ભાવપૂર્વક, તો એ પૃચ્છના થઈ કહેવાય. નહીં તો શબ્દ તો એનો એ રહે પણ અંદરનો ભાવ ફરી જતો હોય તો એ કાર્યકારી કેમ થાય. આગળ એક વાત કરી પરાવર્તનાની, એમાં મહારાજ સાહેબે શું બતાવ્યું, નિત્ય વિચારવા. શાસ્ત્રો વાંચી બાજુ પર નથી મૂકવાના, શાસ્ત્રો વાંચીને આત્માને વૈરાગ્ય અને ત્યાગથી ભાવિત કરવો છે, જ્ઞાનથી અને ધ્યાનથી ભાવિત કરવો છે, આત્મા ઉપર પ્રગાઢ શુભ અને શુદ્ધ સંસ્કાર નાખવા છે, તે માટે પ્રક્રિયા વારંવાર કરવી પડશે, તે માટે પરાવર્તના એ સ્વાધ્યાય. પરાવર્તનાનો બહુ સરસ અહીંયા મારા સાહેબે અર્થ કર્યો છે. અજીવને કેટલો ઉપકારી થાય જો બરાબર સમજીને કરે તો. વારંવાર એક તો નિત્ય વિચારવાના છે અને એમાંથી એનો પરિણામ ઉપર અવલોકન કરવાનું છે કે આ વાંચ્યા પછી, આ જાણ્યા પછી, આનું ચિંતન કર્યા પછી મારામાં કોઈ ઉપશમ વૈરાગ્યના કોઈ ભાવ થયા કે કેમ, કંઈ ફેર પડ્યો કે એમને, 8 દિવસથી દવા લઈ છે, કંઈ ફેર પડ્યો કે નહીં. કેમ તરત જ આપણે જોઈએ છીએ કે 8 દિવસથી દવા લઈ છે, ફેર પડ્યો કે આટલો ફેર પડ્યો. તો એ જ પ્રકાર અહીંયા કરવાનું છે, આ આત્માને કંઈ ફેર પડ્યો, આ સાંભળ્યું, આનું ચિંતન કર્યું, શંકાનું સમાધાન કર્યું અને છતાં આ જીવમાં કંઈ ફેર પડ્યો કે ન પડ્યો, એનું અવલોકન નિરીક્ષણ અને પરીક્ષણ સાધકના જીવનમાં આ બહુ અગત્યના અંગ છે, એ હોવા જ જોઈએ સમયે સમયે, તો જ એનું કામ થાય. પછી આવે છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈ તત્વનું ચિંતન કરવું. જો આમાં કરવાની વાત આવી, સ્વયં પોતે કરવાની વાત આવી, એટલે અહીંયા જોઈએ ને તો એક પ્રકારે અહીંયા હવે ક્રિયામાં આ જીવ જોડાય છે. શું કરે છે, ઊંડાણમાં જાય છે, પોતે તત્વનો વિચાર કરે છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, આ દ્રષ્ટિથી થાય. આ અનુપ્રેક્ષાનો પ્રકાર છે. ગુરુએ તો કહી દીધું પણ અનુપ્રેક્ષા વગર અધૂરું છે, એની સમજણ માટે અધૂરું છે. ગુરુને કહેવામાં બાકી નથી એનું અધૂરું નથી, શિષ્યની અપેક્ષા એ અધૂરું છે સમજણમાં. એટલે અનુપ્રેક્ષા જોઈએ, ઊંડું ચિંતન. થોડા મહિના પછી તેના સ્વજનો મળવા આવ્યો, જો વાત કરે છે સરસ, યુવાને મુનિ જીવન સ્વીકાર્યું, થોડા મહિના પછી સ્વજનો મળવા આવ્યો, શરીર સુકાઈ ગયું, ચિંતા થઈ, સ્વજનો ગુરુદેવને પૂછે છે કે ગામમાં શ્રાવકોના ઘર છે કે નહીં, ભિક્ષા બરાબર મળે છે, મળે તો છે ને? તો કહે હા મળે છે, તો સુકાતા કેમ જાય છે? ગુરુદેવ પણ વિચક્ષણ હતા, તેમણે કહ્યું શ્રાવકો તો ભક્તિભાવપૂર્વક આહાર આપે છે, પણ મુનિ એટલા માટે સુકાઈ જાય છે કે રાત દિવસ પ્રગાઢપણે તે તત્વનું ચિંતન ઉભા ઉભા કરે છે. આ દેહની ચિંતા નથી, આત્માની જેને ચિંતા છે એનું અહીંયા એક રૂપક બતાવ્યું છે કે આત્માની ચિંતા હોય તો કેવો હોય, એ સુકાઈ જાય, કારણ કે શરીર ઉપર એનો લક્ષ્ય નથી. કૃપાળદેવને કોઈ પૂછ્યું હતું ને એના દેહ બાબતમાં, ત્યારે આવો જવાબ આપ્યો હતો, બે બગીચા છે, એક બાજુ પાણી વળે છે ત્યારે બીજો સુકાય છે. આત્માના બગીચા તરફ પાણી વળે છે એને પુષ્ટ કરે છે, લીલોછમ રહે તો શરીરનો બગીચો સુકાય, પણ એની ચિંતા કોને છે, શરીર ક્યાં મારું છે? આ સમજણ છે. અહીંયા પણ આ મુનિનું દ્રષ્ટાંત એ પ્રકારે બતાવે છે કે એ એમાં પીડે છે, એના ચિંતનમાં, એને ખાવા પીવાનો આહાર તો ઘણો છે, એમાં રૂચિ નથી. ખાધું તો ભલે, ન ખાધું તો ભલે, અડધું ખાધું પૂરું ખાધું ખબર નથી, કોણે ખાધું એની ખબર નથી, એનો લક્ષ્ય ક્યાં છે? આ ચિંતન સતત ચાલે છે, ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા કોઈ પણ પ્રક્રિયામાં આ અણુપરીક્ષાનું સ્વરૂપ છે. હાથમાં કોળીઓ હોય ને તત્વના ચિંતનમાં ઉતરી જાય, પાસેના મુનિ કહે મુનિરાજ હાથમાં કોળીઓ છે ઊભા હોય અને તેમનું મન ચિંતનમાં ચાલુ જાય, ઊંઘમાં ગયા હોય તો ઝબકીને બેઠા થાય, તમને થતું છે આટલું બધું તત્વ ચિંતન? જુઓ આ અનુપ્રેક્ષાનું મહત્વ, આને કહેવાય અનુપ્રેક્ષા. હા, આવી અનુપ્રેક્ષા થાય તો સાધકનું અવશ્ય કામ થાય, હા ચોક્કસ થાય. તો આ સ્વાધ્યાયના જે અંગ આપ્યા છે એના પછી ભાઈ ઉપસંહાર કરે છે આ ગાથાનો, ત્યારે કહે છે અનુપ્રેક્ષા ધ્યાન છે, માત્ર સ્વાધ્યાય નથી. ધ્યાનમાંથી સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાંથી ધ્યાન, ધ્યાનની ધારા તૂટે કે અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા કરતાં કરતાં એવી અવસ્થા આવી કે ધ્યાનમાં ડૂબી ગયો. જો આ આચાર્યો માટે આખી એક પરંપરા છે, આ આપણે સાધુઓ માટે, સાધુઓનો આ જ લક્ષ્ય હોય. શું હોય છે? એણે તો સર્વકાળ જે પ્રતિજ્ઞા લીધી છે કરમે ભંતો કરીને, ત્યારે શું છે સામાયિક ભાવમાં રહેવાનું. તો સામાયિક ભાવમાં રહીને હવે કરે શું? સંસારની ઉપાધિ તો છોડી દીધી, ઘર સંસારને છોડી દીધી, તો આ જ કામ કરવાનું છે. શું કરે? સ્વાધ્યાય. પણ હવે સ્વાધ્યાયમાં કરતાં કરતાં થાક લાગે, બને થાક લાગે, તો પછી શું કરે? તો કે એમાંથી પછી સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ એવા તત્વનો એક એવા અર્થ ઉપર, એક એના ચીજ શબ્દ ઉપર ક્યાંક એવી એની ધારણા બંધાઈ જાય અને અંદર ધ્યાનમાં ઉતરી જાય. આ શું હશે? આ કેમ હશે? આ શું છે? અને ધ્યાનમાં ઉતરી જાય. એ ધ્યાનની અંદરમાં કેટલો કાળ ગયો એની ખબર ન રહે. અને જ્યારે પછી ધ્યાનની ધારા તૂટે એટલે પાછો સ્વાધ્યાયમાં જોડાઈ જાય. અહીંની આ બે જ કામ, સ્વાધ્યાય ને ધ્યાન, સ્વાધ્યાય ને ધ્યાન, બીજી ત્રીજી કોઈ વાત જ નથી. આ જ એનું મુખ્ય કર્તવ્ય છે. અને એ પ્રકારે એની એક સાધના આગળ વધે છે. અને જો અહીંયા પછી ધર્મકથાની છેલ્લી એક વાત કરવી હતી એ અહીંયા કરી દેશે કે આ ચાર કર્યા પછી કોઈ પાત્ર મુમુક્ષુ જીવ જો હોય તો એને જે કંઈ પણ શાસ્ત્રો પોતે વાંચ્યા છે તેનું નમ્રતાપૂર્વક તેની પાસે નિવેદન કરે તો તેને કહેવાય છે ધર્મકથા. ગુરુદેવ આપે મને કહ્યું ને, હું એને આ રીતે સમજ્યો છું, પ્રમાણ છે, બરાબર છે, મારી ભૂલ તો નથી ને, મને આવું ભાષે છે. આ બધું ધર્મકથાનું સ્વરૂપ બતાવ્યું, હા નિવેદન કરે છે. આ વાંચના, પૃષ્ઠના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે. તેથી તે નિત્ય વિચારવા, કારણ કે સ્વાધ્યાય નિત્યમાં આવે છે, સ્વાધ્યાય નિત્ય કરવો જ પડે. નિત્ય વિચારવા, અને કેવી રીતે વિચારવા? તો કે કરી મતાંતર ત્યાગ, મત અને મતાંતર છોડો, નવા તો ઉભા કરશો જ નહીં પણ લઈને આવ્યા છો તે છોડજો. બે સાવધાની કરવાની છે. ઘણી વખત નવા ઉભા થાય અને જૂના તો અકબંધ રહ્યો, પાછા જૂના અકબંધ રહીએ નવા ઉભા થાય, હવે એ જીવનો ક્યાંય ઠેકાણો પડે નહીં. સ્વાધ્યાયમાં તો જાય પણ આવું પરિણામ લઈને આવે, એટલે સાવધાન કરે છે મારા સાહેબ. નવા ઉભા કરશો જ નહીં પણ લઈને આવ્યા છે છોડજો. આપણે કોઈને પૂછીએ કે તમે કોણ, તો શું ઓળખ આપે? સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથી, ચોથવાળા, પાંચમવાળા, છ કોટીના, મહાવીરના. કેવો સરસ પ્રશ્ન કર્યો છે. મહાવીરના કોઈ નહીં. તો આવી દશા અત્યારે વર્તમાનમાં વર્તે છે, એટલે વિશેષ સાવધાન થવા માટે છે. આ કટાક્ષ આપણને એટલા માટે કરે છે કે આપણે જાગૃત થઈએ, સાવધાન થઈએ. અમને મહાવીરનો બોલ માન્ય છે, એનો બોધ માન્ય છે, એને અમારે અનુસરવું છે. અમે કોઈ વાળામાં પંથમાં ક્યાંય છીએ નહીં, આમાંથી નિવૃત્ત થઈ ગયા છીએ. એમાંય આપણે જ્યારે કૃપાળદેવનો આશ્રય લીધો એના મુમુક્ષુને તો આ મક્કમતા હોવી જોઈએ. અમે કોઈ વાળામાં નથી, કોઈ સંપ્રદાયમાં નથી, અમે અમારા આત્મામાં છીએ. જેમ લઘુરા સ્વામીએ કહ્યું ને કે અમને તો તમે તપામાં ન રાખ્યા, હા, ઢોંઢિયામાં ન રાખ્યા, આત્મામાં આવીને ઉભા કરી દે. આ સ્થિતિ આપણી થાય તો આપણને કૃપાળદેવનો બોધ ઉપકારી થાય, નહીં તો એ એમની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. છેલ્લે બતાવે છે શાસ્ત્રો કેવી રીતે વાંચવા. શાસ્ત્રો કેવી રીતે વાંચવા તે શીખવાડ્યું. આ બહુ મોટી વાત છે, આ કેમિસ્ટ્રી છે, આ વિજ્ઞાન છે. આ વાત કર્યા પછી આગળની ગાથામાં એક મહત્વનો ટર્નિંગ પોઈન્ટ બતાવે છે. તમારે અહીંથી પરિવર્તન કરવું જ પડશે, જકારવાય પડશે. તમારે અહીંથી પરિવર્તન કરવું જ પડશે. તે પરિવર્તન કર્યા સિવાય મોક્ષ માર્ગમાં કદી પણ તમારો પ્રવેશ નહીં થાય. ફાળી તોડીને ચોખ્ખી વાત કરી દીધી છે. જો મોક્ષ જોઈતો હોય તો આ પ્રમાણે પરિવર્તન અંદરમાં આપણે પોતાની જાતનું પરિવર્તન કરવાનું છે. અહીંયા એમ ન કહ્યું કે તમે આ ગુરુ પાસેથી મૂકીને બીજા ગુરુ પાસે જાઓ, એનાથી કોઈ મોટા ગુરુ હોય તો એને પકડો, આટલા વ્રત કરો, આટલા જપ કરો, આટલા તપ કરો, આટલું કરો તો મોક્ષ છે. ના, કાંઈ વાત ન કરી, એક જ વાત કરી, અંદરનું પરિવર્તન લાવો તો મોક્ષ છે. આ પરિવર્તન કર્યા સિવાય મોક્ષ માર્ગમાં કદી પણ પ્રવેશ નહીં થાય. અહીંયા આ ગાથાની ચર્ચા આપણે યથાશક્તિ પૂરી કરી. ભાઈશ્રીની જરા તબિયત બરાબર નથી, એટલે એમની ઈચ્છા હતી એટલે આ સ્વાધ્યાય લીધેલો છે. અનમાં વિશેષ સમિંગ અપમાં આપણને ભાઈથી થોડી વિગતો જે કાંઈ જરૂરી હોય, રહી જતી હોય તો લક્ષ આપણો દોરશે. સિવાય કોઈના પ્રશ્નો હોય તો એ પણ નિરાકરણ થશે. તો કંઈ પ્રશ્ન હોય તો પહેલાં આપજો, ભાઈસિંહનો સમિંગ અપ.
શાસ્ત્રો વાંચવાની પ્રક્રિયા, એ પ્રશ્ન છે બેનનો. આમાં આપ્યો છે સ્વાધ્યાયના પ્રકાર કેવી રીતે, કયા કયા વાંચના, એટલે શું વાંચનાનું બીજું પાસું છે શ્રવણ. વાંચના ક્યારે સફળ કહેવાય? શ્રવણ થયું હોય તો, કોઈએ વાંચ્યું, એ વાંચ્યું અથવા બોલ્યું, એ ક્યારે ફળીભૂત થયું? કે જો શ્રવણ, શ્રવણ એટલે શું? સાંભળવું માત્ર એ શ્રવણ છે? વિચારણા જો થાય તો શ્રવણ છે. જેમ કહ્યું ને કે સમજવું અને આચરણ કરવું એ બે જુદા નથી. આઠમી ગાથામાં શું કીધું?
આચરે
જ્યાં જ્યાં સમતે ત્યાં તે જ તે સમજે તે પણ ત્યાં ત્યાં તે
આચરે
આચરે. એમ એણે વાંચના એનું સાંભળ્યું, સાંભળ્યા પછી શ્રવણ કરવું એટલે એનું વિચારણા કરવી. આ પહેલું. આપણે શાસ્ત્રો વાંચવાની રીત રસમમાં આપણે શાસ્ત્રો ગુરુ પાસેથી સાંભળવા, પણ ગુરુએ તો બોલે છે, પછી શિષ્યની અપેક્ષાએ હવે બધી વાત ચાલે છે. તો શ્રવણ કરવું એટલે શું? શ્રવણ કરવું એટલે વિચારણા પૂર્વક સાંભળવું. વિચાર જે કહે છે એની સાથે પોતાની વિચારણાને સાંકળવી, જોડવી, વિચાર કરવો, આ પહેલું. પછી બીજો પ્રયોગ, જો વિચારણા કરે તો પૂછના આવશે. પૂછના ક્યારે ઉત્પન્ન થાય? કે વિચારણા કરી હોય તો થાય. પછી શંકા ન પણ આવે એમાં શું હતું? પૃચ્છના આવવી જ જોઈએ એવું કંઈ કોઈ જગ્યાએ લખ્યું નથી, પણ સમજાય ક્યારે? વિચારે તો. મુશ્કેલી ક્યાં થાય છે? કે સાંભળવાનું બને છે, વિચારવાનું બનતું નથી. જેમ કૃપા આમાં લખ્યું મુનિશ્રીએ કે મુંબઈ સમાચારની જેમ શાસ્ત્રો ન વાંચવા, તો છાપું વાંચીએ એની વિચારણા કરી, એવી માથાકોટ કરવા જઈએ તો આપણે બધું રખડી પડે. એવી બધી છાપું વાંચવાનું હોય, છાપું કોઈ દી વિચારવાનું ન હોય. પણ શાસ્ત્ર સાંભળ્યા, ગુરુનો ઉપદેશ સાંભળ્યો, તો એને શ્રવણ કરવું, માત્ર સાંભળવું નહીં. શ્રવણ કરવાનો મતલબ એમ થયો કે તારા વિચારણાને, માઇન્ડને એની સાથે જોડ, ધ્યાનપૂર્વકનું સાંભળવું એટલે એમાં વિચારણા થાય. અને એ વિચારણા એવી થાય કે એમાંથી પૃચ્છના બીજી પ્રક્રિયા છે એ પ્રક્રિયા કદાચ ઉપજે. શું થાય કે આ વિચાર કરતા કરતા આ વાત પકડાણી નહીં, આ સમજાણી નહીં. બધી જ ન સમજાય એવું નથી, સમજાણી તો પછી વાત આગળ વધી. તો સમજાણી પછી ત્રીજી પ્રક્રિયા શું? પરાવર્તના એટલે શું? વારંવાર ફેરવવાનો હેતુ શું? એના ઉપર, આત્મા ઉપર એના સંસ્કાર પડવા દે. જો બરોબર આનો હેતુ પકડી લ્યો એટલે પછી વાત પૂરી થઈ જાય. કે પરાવર્તનાનું શા માટે જરૂરી છે? કે આત્મા ઉપર એનો, મેં વૈરાગ્ય સંબંધી સાંભળ્યું, પછી સાંભળ્યા પછી વિચાર્યું, મને કાંઈ એમાં પ્રશ્ન નથી, બરાબર છે, વૈરાગ્ય હોવો જ જોઈએ. પણ પરાવર્તના એટલે એ વૈરાગ્યનો સંસ્કાર જીવનમાં પડે. જેમ કૃપાળુદેવે કીધું કે સર્પને ક્રોધના સંસ્કાર છે, સર્પને ક્રોધના સંસ્કાર છે. જીવનની અંદર દરેક જીવાત્માને પરમાર્થમાં આગળ વધે ને ત્યારે એને પૂર્વના સંસ્કારોનો જોર હોય છે, અને એ સંસ્કારની સાથે જો એને સાધના મળી જાય ને તો એની સાધના ઘણી સરળ થાય. કેમ કે એની પાસે પૂર્વના સંસ્કારો એને સહાય કરે. પણ પૂર્વના અવળા સંસ્કાર હોય તો એ નડે, એને પરિણામ ન પામે. એટલે પરાવર્તનાનો અર્થ બરોબર સમજીએ. પરાવર્તન ફેરવવાનું, વારંવાર શું કામ ફેરવવાનું? કે એને એ વાતનો જીવના, આત્માના ઉપર સંસ્કાર પડવો જોઈએ. વૈરાગ્ય અને ઉપશમ એના સંસ્કાર પડવા જોઈએ. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે ત્યાગ, વૈરાગ, ભક્તિ ને ઉપશમ સ્વાભાવિક કરી મૂક્યા વિના જીવ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત? સ્વાભાવિક પડી જવાય એનો સંસ્કાર હોવા જોઈએ. ભક્તિ એ સંસ્કાર, વૈરાગ્ય એ સંસ્કાર, ઉપશમ એ સંસ્કાર, ત્યાગ એ સંસ્કાર. આ સંસ્કાર તો જન્મોજન્મની સાધના છે. એટલે જ્ઞાનીઓ કે પૂર્વનું આરાધકપણું હોય તો ઘણું સરળતા. પણ આ કાળના જીવોને એક મુશ્કેલી છે, અનેક કીધી છે, એમાંની એક આપણે ગયા વખતના સ્વાધ્યાયમાં આવું કહ્યું કે પૂર્વનું અનારાધકપણું. અનારાધકપણું એટલે પૂર્વમાં એને વાંચ્યું છે ઘણું, શાસ્ત્રોનું વાંચન કર્યું છે, શાસ્ત્રો સાંભળ્યા છે ઘણા, પણ સંસ્કાર એના લઈને આવ્યો. જો સંસ્કાર હોય અને એ જાગૃત કરી દે તો મેઘકુમાર જરા મુનિપણાની અંદર અસ્વસ્થ થઈ ગયા, પણ ભગવાને મહાવીરે એના સંસ્કાર જાગૃત કર્યા. તને ખબર છે તે શું કર્યું હતું? દયા ધર્મની પાલના કેવી કરી હતી હાથીના ભાવમાં. સંસ્કાર જાગૃત થયો તો પછી કહ્યું કે ભગવાન હવે મને કાંઈ કોઈ મારો પ્રશ્ન જ નથી, હવે કોઈ પણ પ્રકારનું મને આ મુનિજીવનના કષ્ટો હવે લક્ષમાં આવતા જ નથી. પૂર્વનું આરાધક પણ બહુ જરૂરી છે. એ આ પરાવર્તન જો સમજાઈ જાય કે આપણે અત્યારે આપણે નડે છે પૂર્વનું અનઆરાધક પણ, હવે આ જન્મની અંદર પણ આપણને બોધ મળ્યો, આપણે સાંભળો વાંચ્યો પણ પરાવર્તના ન કરી. હે, એ ઉપયોગી જ નહીં થાય, એની સાધનાનો પ્રારંભ નહીં થાય, સંસ્કાર એનામાં નહીં પડે. વ્યવહારમાં પણ આપણે કહીને કે ભાઈ વડીલોને માન આપવું, વિનય કરવો, એ સંસ્કાર છે. હવે જે કુટુંબમાં એ સંસ્કાર નથી એ ક્યાંથી આગળ વધશે? સમાજની અંદર દેશભક્તિના સંસ્કાર હોય છે, રાષ્ટ્રભક્તિના સંસ્કાર હોય છે, એ સંસ્કાર દ્રઢ કરવા જોઈએ શિક્ષણ દ્વારા, ઇતિહાસ દ્વારા, પરંપરા દ્વારા. આ સંસ્કારને દ્રઢ કરવાના. શિક્ષણ મળે અને સંસ્કાર ન મળે તો એ શિક્ષણ એને ક્યાંય ઉપયોગી નહીં થાય. બહુ મહત્વની વાત છે આ પરાવર્તના. એટલે આપણે એમ સમજીએ છીએ કે યાદ કરી લેવું, ગોખી નાખવું, ગોખી નાખવું સંસ્કાર નથી. પરાવર્તના એટલે એની છાપ પડે. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે, શું મૂક્યો છે બોલો. શ્રવણ પવનની લરખી જેવું ચાલ્યું જાય, ગ્રહણ થાય છે. નિધિ ધ્યાસન થી ગ્રહણ થાય છે. આ પરાવર્તના નિધિ ધ્યાસન છે. પેલા પવનની લહેરની જેમ સાંભળ્યું તો વયું જાય, અત્યારે મજા આવે, અત્યારે બેઠા છીએ તેમ ફેંકવા બહુ મજા આવી જાય. પણ પવનની લહેર જેવું છે, એ ચાલી જાય. પણ એના ઉપર આપણું મનન ચિંતન થયું હોય તો છાપ પડે. એક વ્યાખ્યાન સાંભળ્યું હોય કોઈનું તો આપણને છાપ પડે, એવી છાપ પડે કે જીવનની અંદર બાકીનું બધું હોય એની સાથે આપણે મેળવણી કરતા જાય કે આ સાંભળ્યું હતું. એક વાર પણ જો સદબોધનું શ્રવણ થયું હોય અને એના ઉપર ચિંતન થયું હોય તો છાપ પડે. અને એનું નિધિ ધ્યાસન કરવાથી ગ્રહણ થાય. બહુ મહત્વના આ પ્રક્રિયાના અંગ છે. સ્વાધ્યાય કેમ કરવો, શાસ્ત્રો કેમ વાંચવા, તો પહેલું સ્ટેપ શ્રવણ. શ્રવણ એટલે જે સાંભળ્યું છે તેની વિચારણા થવી તે. બીજું પગથિયું છે પૃચ્છના, કે એની અંદર જો કોઈ વિચારણામાં આપણને લાગે કે આપણા વિચાર સાથે આ વાતનો મેળ નથી થયો તો ત્યાં અટકવું અને પૂછવું જ્ઞાનીને, કોઈ ગુરુજનને, કે ભાઈ આ વાત મને સમજાતી નથી. કારણ કે સમજ્યા વિના ઉપકાર શું થાય? કોઈ વાત ન સમજાણી તો એ સાંભળવાનો અર્થ શું છે? કાં તો આપણે કહી દઈએ હંમેશને માટે કે આ જરૂર જ નથી, અને કાં હજી મને ન સમજાણું તો મારે સમજવા પ્રયત્ન કરવો. એટલે પૃચ્છના એ બીજી પ્રક્રિયા, શાસ્ત્ર કેમ વાંચવા. ત્રીજું આવ્યું પરાવર્તના. પરાવર્તના એટલે એ તત્વ છે જે વાંચન કર્યું, શબ્દ નથી, હવે શબ્દ પાછળનો એક ભાવ છે. એ ભાવનો સંસ્કાર આપણા જીવનમાં આવવો જોઈએ. કૃપાળુ દેવે કીધું ત્યાગ વિરાગન ચિત્તમાં. ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય નથી, એટલે ચિત્તમાં એ સંસ્કાર છે. હવે કોઈએ લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા દાનમાં આવ્યા તો એને જ્ઞાન થાય, તમે કહો આનો ત્યાગ તો કેટલો જબરજસ્ત, આનો ત્યાગ જબરજસ્ત છે, જ્ઞાન થવું જોઈએ એને. તો અહીંયા શબ્દ મૂક્યો કે ત્યાગ વિરાગન ચિત્તમાં ક્યાં હતું એને? ચિત્તમાં ભોગ છે, સંસાર છે, તો એને જ્ઞાન થાય એવો નિયમ નથી. પણ જેને ત્યાગના સંસ્કાર છે એને જ્ઞાન થાય છે. એને જ્ઞાન થાય. તો આ પરાવર્તના છે એ શુભ અને શુદ્ધ સંસ્કારો જીવનમાં થવા જોઈએ. આ સ્વાધ્યાયના પાંચે અંગ પૂરા થાય ત્યારે આપણો સ્વાધ્યાય પૂરો થાય એમ સમજવું જોઈએ. પ્રશ્નો આવ્યો છે શાસ્ત્રો કેવી રીતે વાંચવા. આ પરાવર્તના શાસ્ત્રોનું એ પણ જરૂરી, આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. અત્યારે આપણું ચાલે છે એ પાંચેય અંગથી ચાલે છે અને મુનિશ્રીએ પાંચેય અંગથી વાત મૂકી છે. આત્મસિદ્ધિમાં પણ ગુરુ ને શિષ્ય પાંચેય અંગની અંદર ભેગા છે. એટલે સંપૂર્ણ શાસ્ત્રની વાચના પૂરી થયા પછી પણ જે ધ્યાન દોર્યું ને આપણું, કે શિષ્યએ કીધું કે તમારા ઉપદેશથી મને અપૂર્વ ભાન આવ્યું, આ એને ધર્મકથા કરી કે મને ભાન થયું અને એનો સંક્ષિપ્ત હું સમજી ગયો કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. તમે ભલે પાંચ પ્રકારે કીધો અને ત્રણ પ્રકારના સંકેતથી માર્ગ કીધો, આઠ પ્રકારે માર્ગ શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રના ઉપાયમાં આવ્યો. પાંચ ઉપાયો પહેલા આવ્યા અને ત્રણ સંકેતના માર્ગથી આવ્યા, દાર્શનિક આવ્યા અને પેલા આધ્યાત્મિક આવ્યા. કૃપાળુદેવ કોઈ મત ગચ્છમાં રોકાતા નથી. એ બધા કીધા પછી શિષ્ય એનાથી પર ગયો. આ શિષ્ય એને પરાવર્તના કરી, અનુપ્રેક્ષા કરી અને એને પકડાઈ ગયું. અનુપ્રેક્ષા કરીને એને સત્ય હાથમાં લાગી ગયું કે સાહેબ આખરે તો આ જે આત્મા છે એની શુદ્ધતા થાય એ જ ને મોક્ષ. એટલે આત્મા છે જ, સમજી લે, આત્મા તો છે જ, હવે એનો મોક્ષ નથી એટલે
બંધન છે,
એમાં મલિનતા છે, અશુદ્ધિ છે. જે આત્મા છે મારા તમારા બધાની અંદર આત્મા તો છે પણ મોક્ષ નથી, બંધ છે. બંધનું કારણ શું છે?
મલિનતા,
અશુદ્ધિ છે, મલિનતા છે. શેની છે? તો કે કર્મની છે, કષાયની છે, વિભાવની છે, વિકારની છે. આ બધી અશુદ્ધિ છે. તો શું કરવાનું છે? એ અશુદ્ધિને ઓળખવાની છે અને મારે એને કાઢવાની છે. જો અશુદ્ધિ નીકળી ગઈ તો સાહેબ તમે જે કીધું ને કે તું છો મોક્ષ સ્વરૂપે, તો મને સમજાઈ ગયું, હું મોક્ષ સ્વરૂપ જ છું પણ છતાં નથી મોક્ષ. કારણ શું? કે હું છું છતાં અશુદ્ધિની સાથે છું. તો મોક્ષના જે ઉપાય તમે કયો એ બધા બરોબર, આ આઠ કીધાને 80 કેસો કદાચ, પણ હું તો એટલું સમજ્યો છું કે શુદ્ધતા થાય એ ઉપાય. જેનાથી થાય મોક્ષ કયો નિજ તે પામે તે પંથ. તે પામે, શું પામે? કે જેનાથી શુદ્ધતા થાય નિજની. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાની શુદ્ધતા છે, ગામની સફાઈ નથી. હું છું મોક્ષ રૂપ જ છું, માત્ર અશુદ્ધિ રૂપ એની અંદર કર્મ છે, કર્મના કારણરૂપ વિભાવો છે, કષાયો છે, વિકારો છે. સાહેબ આ દૂર જેનાથી થાય એ મોક્ષનો પંથ છે. આ શિષ્યને ધર્મકથા, બોલ મેં તને આત્મસિદ્ધિની આટલી ગાથાઓ કીધી તો કઈ સમજો? બરોબર સમજો કેટલું અદભુત આત્મસિદ્ધિ શાસ્ત્ર. એ સ્વાધ્યાયના પાંચેય અંગે આવી ગયા. પરાવર્તના થયા પછી કઈ ચોથું પ્રક્રિયા કઈ આવી? અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે શું?
ઊંડું ચિંતવન.
ચિંતવન શેનું? ચિંતવન તત્વનું, શબ્દમાંથી અશબ્દમાં જવું,
ભાવમાં,
વાણીમાંથી એના ભાવમાં જવું, એના આશયમાં જવું, એના હેતુમાં જવું, અંતિમ જે ઉદ્દેશ્ય છે એને પકડવો. તો એની અંદર એની ગહનતામાં ગયા સિવાય પકડાય નહીં. ઉપર છલો અર્થ કરવા બેસીએ તો એની ગહનતા પકડાતી નથી. જ્ઞાનીએ શબ્દો મૂક્યો વૈરાગ્ય. આપણે એવા કેટલાય લોકોને જોશું કે જેને ત્યાગ અને વૈરાગ્યમાં કાંઈ ફરક નથી. ત્યાગ અને વૈરાગ્યમાં કાંઈ ફરક નથી, કેમ કે એ ઉપર છલો જ છે. ભલે ને આટલા વર્ષ ત્યાં સાંભળે, એક આંતરિક અવસ્થા છે વૈરાગ્ય અને ત્યાગ બાહ્ય અવસ્થા છે. તું બધું છોડી શકે છે, છોડસ, પણ ક્યારે? આંતરિક. તું છોડતો હોય તો વૈરાગ્ય ન હોય. 10 લાખ રૂપિયા દાનમાં દીધા હોય તો એ ભોગમાં જો વૈરાગ્ય ન હોય, એના ચિત્તમાં એ કોઈ સંસ્કાર નથી વૈરાગ્યનો. આ બે સ્થિતિ પણ આજે આપણને આટલી બધી, જેને કહીએ કે કેટલી બધી મહત્વની વાત છે. જીવનમાં ત્યાગ હોય અને સંયમ ન હોય, ખ્યાલ આવે છે બેન? સુમિત્રાબેન, સંયમમાં ન હોય અને ત્યાગી જબરજસ્ત હોય, એટલા આચાર કડકથી પાડે. આપણને એમ થાય આહા કેટલું ચારિત્ર આનું ઊંચું છે. ચારિત્ર નથી, ચારિત્ર નથી. સંયમ શું ચીજ છે? પાંચે ઇન્દ્રિયોનો જેને સંયમ છે અને મનનો પણ સંયમ છે. સંયમ એ આખી દેહ છે, એ દેહની જેટલી આવી ચંચળતા ભરેલી લબ્ધિઓ છે. પાંચ ઇન્દ્રિય બાહ્ય અને મન છે એ આંતરિક. પ્રત્યેક કામ કરે છે સંસારના બધા નિમિત્તોને જોઈને. એ બધા નિમિત્તોથી પર થવાની તાકાત જેનામાં છે એ સંયમી છે. પછી એને દીક્ષા લીધી છે કે નથી લીધી, આ પ્રશ્ન નહીં કરશો. આ કોને થશે? જેનામાં જરાય અક્કલ નથી ત્યાગ અને સંયમનો સમજવાની. એ પૂછશે કે દીક્ષા લીધી છે? અરે દીક્ષા નથી લીધી એ પણ અગાધ સંયમી હોઈ શકે કે નહીં? સંયમી એટલે, કૃપાળુ દેવે એક પત્રમાં સરસ નાની જ વાત લખી છે. ઘણીવાર શું છે કે આવા એવા વાક્યો આવે ને, એમને કહ્યું કે વિષમ ભાવના પ્રબળ નિમિત્તો પ્રાપ્ત થયા હોય, વિષમ ભાવના પ્રબળ નિમિત્તો પ્રાપ્ત થયા હોય છતાં પણ જેને લેશ માત્ર જેનું મન ચલિત થતું નથી, એવા સંયમીઓને અમારા નમસ્કાર. વાક્ય એક જ લખ્યું. પછી બીજો પત્ર આવે છે. કયો આવે છે? અપ્સરાઓ પણ જેની પાસે છે હાજર, જેની સેવામાં, છતાં જે મુનિઓનું ચિત્ત ચલિત થતું નથી, એવા અગાધ સંયમી મુનિઓને અમારા નમસ્કાર. સંયમ, ભગવાનનું વર્ણન કર્યું એટલે ભક્તામરમાં કીધું કે ઇન્દ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારો, તો એ નવ થતા આપને રે વિકારો. સામાન્ય કલ્પથી તો પર્વતના પર્વત હટી જાય, ભૂકંપ થઈ જાય, હિમાલય પણ નીચે બેસી જાય. પણ હે ભગવાન, જેમ મેરુ ડગતો નથી એમ ગમે તેવા આવા વિષય વિકારના નિમિત્તો આવે તો પણ હે પ્રભુ, આપના મનમાં વિકાર લેશ માત્ર પણ થતો નથી. આ સંયમ. સ્થૂલીભદ્રનો સંયમ હતો. આ વાત બેસવી જોઈએ. ત્યાગ તો બધા મુનિઓનો હતો. સ્વયંભૂતિ આચાર્યના બીજા સાધુઓને પણ ત્યાગ હતો, એવો જ હતો. કુવાના થાળા ઉપર ધ્યાન કરતા, સિંહની બોર્ડના નાકા ઉપર બેસીને ધ્યાન કરતા, ત્યાગ આટલો, વૈરાગ્ય આટલો, સંયમ નહોતો. અને જેવો સ્થૂલીભદ્રનું પ્રશંસા થઈ એટલે એમણે કીધું કે અમારે પણ આવું કરી શકાય, એમાં શું હતું? અમે આટલા વૈરાગ્ય છીએ, સ્થૂલીભદ્ર કરતા અમારી વૈરાગ્યની દીક્ષાના પર્યાય વધારે છે. ગયા, સંયમમાં ટકી શક્યા નહીં. ઓગો હતો હાથમાં, મુપત્તિ હતી, બધું મૂકવું પડ્યું, સંયમ નહીં. તો જીવનમાં આ સમજ આવવી જોઈએ આપણને. આને કહેવાય છે અનુપ્રેક્ષા. વિતરાગ દર્શનમાં આવા આવા શબ્દો ત્યાગ અને વૈરાગ્ય કીધા છે, દીક્ષા અને સંયમ કીધો છે, અહીંયા સંવર અને સંયમ કીધો છે. આ બે શબ્દો આવે છે, સંવર અને સંયમ. સંવર શું કામ લેવો? સંયમ દ્રઢ કરવા માટે. અંદરનો સંયમ દ્રઢ કરવા તો સંવર રહે. આપણે તો હાલતા ચાલતા સંવર લઈ છે, અપાસળમાં બેઠા બેઠા સંવર, બહાર જતા સંવર, મારે સંવર છે, મારે સંવર છે. સંયમ નથી ક્યાંય. તો આ વાત અનુપ્રેક્ષામાં આવે. અનુપ્રેક્ષામાં જ્યારે વાત આવે એટલે નિત્ય અને અનિત્ય. હું નિત્ય છું, શરીર અનિત્ય છે. જગતની વાત છોડી દઈએ, સંસારની છોડી દઈએ, કેમકે જીવને જ્યારે એણે વાંચના ધર્મ શાસ્ત્ર વાંચ્યા એમાં આવે કે તું નિત્ય છું, અજર અમર છું. હવે આની અંદર એને અનુપ્રેક્ષા કરવી છે. આ સાંભળું ગુરુદેવ પાસેથી કે તું નિત્ય છું, તો શબ્દ નિત્ય સાંભળો, પછી થોડી વિચારણા કરી નિત્ય વિશે. નિત્ય એટલે સદા સદૈવ રહે તે, કોઈ દી જેનો નાશ ન થાય તે. તો શબ્દ સમજાયો, ડિક્શનરીથી સમજાયું. હવે વિચાર કર. એ વિચાર કરવામાં વિચાર કરે કે એ કહ્યું કે આત્મા નિત્ય છે, તો હું પોતાને શરીર માનું છું, આ અનિત્ય છે. હવે એને વિવેક આવ્યો, આ અનુપ્રેક્ષામાં ગયો, એટલે નિત્ય તત્વમાં આત્મા નિત્ય છે, તો એને આત્માના અસ્તિત્વનું, લોક પરલોકનું, અનંત પરિભ્રમણનું, અનંતના ભવચક્રનું, આ ગતિ આ ગતિનું, આ બધું જ જ્ઞાન થયું. આ સત્યનું દર્શન થયું, અનુભૂતિમાં આવ્યું, કારણ કે એને આત્મા નિત્ય છે એની અનુપ્રેક્ષા કરી. અને એ નિત્ય છે તો સંયોગમાં શરીર અને આત્મા બે વસ્તુમાં ગડમથલ હતી બધી. જે બોધ ચાલે અધ્યાત્મનો એ બે જ તત્વો ઉપર ચાલે, દેહ અને આત્મા. જ્ઞાની કહે છે કે દેહાધ્યાસ તારો છૂટી જાય એટલે મોક્ષ છે, પણ આ દેહાધ્યાસ છૂટે ક્યારે? કે જ્યારે દેહની અનુપ્રેક્ષા થાય. અત્યારે દેહની અનુપ્રેક્ષા વિના શબ્દ બોલીએ છીએ આપણે, અને અનુપ્રેક્ષા વિના બોલીએ એટલે શું કે દેહ વિના કઈ થાય? દેહ તો જોઈએ જ ને, દેહ તો આમ છે તેમ છે, તને અનુપ્રેક્ષા નથી, તું બોલ બોલ કરે એટલું જ. તારું ડાપણ છે, બુદ્ધિના સ્તરે છે, ઉપર ઉપર બોલેશ તું, તને ખ્યાલ નથી. અંદર અનુપ્રેક્ષા હોય તો દેહ હોય કે ન હોય, દેહ ન હોય ત્યારે જ હું સિદ્ધ છું. દેહ છું ત્યાં સુધી હું અપૂર્ણ છું, દેહ નથી ત્યારે જ હું પૂર્ણ છું. હું ચેતન સ્વરૂપ ક્યારે? આવી અનેક પ્રકારની જે બે બે શબ્દો જે આવે છે, એ શબ્દોનું અર્થ ગાંભીર્ય પકડાય. આજે અર્થ સમજવો અને પછી એનું ગાંભીર્ય સમજવું બહુ મુશ્કેલી છે. કારણ એટલો જ છે કે આ બધી શક્તિ આપણામાં છે. આ સ્વાધ્યાયની જો પાંચ પદ્ધતિથી કરવામાં આવે તો અનુપ્રેક્ષા આપણે કરી શકીએ છીએ. અનુપ્રેક્ષા કરવામાં એ કે છે એટલો લીન થાય, તત્વ ચિંતનમાં લીન થાય, કે એક શબ્દ ઉપર પોતાનું દેહ ભાન ભૂલી જાય. પેલા ભક્તામર સ્તોત્રની અંદર કે કલ્યાણ મંદિરમાં આવે છે કે પ્રભુ તમારા સાથે નામ કરવાથી જ લોકો પોતાના દેહાત્મા સ્વરૂપને ભૂલીને ધ્યાનમાં આવી જાય છે. તો તમારા નામનો એટલો બધો મહિમા એના જીવનમાં આવી જાય છે કે મહાવીર મહાવીર કે અરિહંત અરિહંત બોલતા બોલતા પોતાના દેહનું ભાન ભૂલી જાય છે, ધ્યાનને વાર જ નથી લાગતી. જગતના જીવો પોતાનું દેહાત્મા ભાવ તજીને તમારા સ્મરણથી ધ્યાનમાં આવી જાય છે. એને ઉદાહરણ આપ્યું છે કે જેમ અગ્નિના સંગમાં ધાતુ પથ્થરપણાને તજી અને સોનું થઈ જાય છે. આ દાખલા આવું સાધુ સ્તોત્ર આપણે બોલીએ દર મહિને, વિચાર નહીં, બસ જો બોલવાનું છે ત્યાં શ્રવણ છે નહીં, માત્ર બોલવાનું છે, વિચારવાનું છે. આપણે કાંઈ વિચાર્યું નથી, આમાં કીધું કે આ પથ્થરપણાને અગ્નિના સંયોગે એ સુવર્ણ થાય છે. અરે પ્રભુ, તારા નામની અંદર હું દેહપણું ભૂલી જાઉં, જેમ અગ્નિમાં પેલું પથ્થરપણું ભૂલી જાય અને સુવર્ણપણું પ્રાપ્ત કરી લે, આટલો તારા નામનો મહિમા છે. તો આ મને અનુપ્રેક્ષા વિના પકડાયું નહીં. આ અનુપ્રેક્ષા, આ શાસ્ત્રો વાંચવાની રીત, આ ભક્તિ કરવાની રીત, એની અનુપ્રેક્ષા પછી થાય. અને ક્યારેક થતો હોય તો ઘણી વાર, કેટલા આચાર્યોને આપણે તો જોયા છે, સાંભળ્યા છે કે અનુપ્રેક્ષામાં એટલા ચાલ્યા જાય કે એની સજા અટકી જાય બોલતા બોલતા, એટલો વિચાર એને સ્પર્શી જાય કે એને પછીની કડી યાદ ન આવે. ખ્યાલ છે આપણને, આત્મસિદ્ધિ કંઠસ્થ છે, પણ જે દી આત્મસિદ્ધિ આપણે બોલતા હોય અને આત્મસિદ્ધિ આત્મસાત થતી હોય ત્યારે કોઈ ગાથા એવી આવી જાય છે, આપણા ચિંતન સાથે એનો મેળ થાય છે, પછી આપણને પછીનું શું છે યાદ આવતું નથી. આપણને એમ થાય છે કે હું આત્મસિદ્ધિ ભૂલી ગયો. ભૂલવાના બે કારણ છે, એક તો તમે જે ગાથા બોલાણી એ ગાથાના અર્થ ગાંભીર્યમાં લીન થયા, અનુપ્રેક્ષામાં ગયા, તો તમે પછીની ગાથાનું તમારું સ્મરણ ચાલ્યું ગયું. અને કાં તમે લૌકિક ભાવમાં છો, વ્યવહારમાં છો, સંસારની ઉપાધિમાં છો, મિકેનિકલ થયું, બીજો વિચાર આવી ગયો તરત જ, એટલે પછીની ગાથા ક્યાંથી યાદ આવે? મિકેનિકલમાં તો યાદ રહે, ભૂલાય નહીં, પણ બીજે વિચાર વયો ગયો હોય, તમારું ધ્યાન બીજે ગયું હોય સંસારના કોઈ પણ ઉપાધિમાં, તો તમે આત્મસિદ્ધિની ગાથા ભૂલી જાઓ. અને કાં તમે અર્થ ગાંભીર્યમાં ગયા હોય તો તમે પછીનું તમને યાદ આવે. એ ન થાય, પણ થાય ને ધીરે ધીરે. આખી આત્મસિદ્ધિ અનુપ્રેક્ષામાં આવી જવી જોઈએ ત્યારે આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય પૂરો થાય. આ શાસ્ત્ર સ્વાધ્યાય કેવી રીતે કરવો એની પ્રક્રિયા શું? આત્મસિદ્ધિ આખી એના અર્થ સાથે આપણી અનુપ્રેક્ષામાં આવી જવી જોઈએ. આ મુનિશ્રી અત્યારે એના ઉપર વિવરણ આપે છે ત્યારે એમ થાય કે આત્મસિદ્ધિ શાસ્ત્ર આમ ઘોડીને પી ગયા હોય ને એમ લાગે છે કે એને એક વિચાર કરતા 50 વિચારો એને આવે છે. અને હજી તો કહે છે હું તમને કઈ જાજુ કહી શકતો, તો બધા કે સાંભળનારા એમ કે સાહેબ હવે હવે છોડો ને. 2.5 વર્ષ ત્યાં મુંબઈમાં આત્મસિદ્ધિનો અધ્યાય ચાલ્યો, ઓલા સાંભળનારા કે હવે સાહેબ છોડો ને. કારણ કે એને આની અંદર અનુપ્રેક્ષામાં ચાલ્યા જાય છે. એમ કૃપાળુદેવના વચનામૃત એના પત્રો એક લીટીનો હોય, એકાદો હોય, આપણી અનુપ્રેક્ષાનો વિષય બને એટલે પૂર્ણતા. શાસ્ત્ર વાંચવાની પદ્ધતિના આ 4 અંગ અને છેલ્લું ધર્મકથા, એટલે આ અનુપ્રેક્ષા પછી પોતાની અનુભૂતિ શું થઈ. અનુપ્રેક્ષાથી જ અનુભૂતિ થાય, નહીં તો ન થાય. અનુભૂતિ ધ્યાનમાં જ થાય. શું થઈ એ પૂછીએ એટલે ખબર પડે કે 4 અંગ બરોબર થયા કે નહીં, તો ગોથા ખાય, જુદું જુદું કીએ, શબ્દોની રામાયણ શરૂ કરે, અર્થમાં ક્યાંય હોય નહીં. ના, અનુપ્રેક્ષામાં પોતાનું સ્વચિંતન, ધર્મકથામાં તો ગુરુ સાથે જ થાય, અથવા તો માનો કે સત્સંગમાં પછી કે ધર્મકથામાં વિચારોની આપ લે ને, પણ નિવેદન છે, શબ્દ નિવેદન છે કે એ તત્વ વિશે પોતાનું નિવેદન પોતે કહે. અને કહેતો હોય ત્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિ બરોબર સમજો છે. દાખલા તરીકે બહુ પર્સનલી લેતા નહીં, આ આખું વાંચ્યું પછી એને સમજાવવાનું છે, તો આપણે સમજાવી, હું સમજાવતો હોઉં તો આ મારું ધર્મકથા થાય તમારી સામે, પણ આ હું વાંચ્યો, મેં તમે વાંચ્યું, મેં સાંભળ્યું, આ બધું થયું, એમાં કેટલું થયું બરોબર એનું મેં તમને કીધું ત્યારે તમને એમ થયું કે ના સાર સૂત્ર આવી ગયું, નહીં તમે ગપ્પા મારે છો, બોયલા કરે છે. આની અંદર લખ્યું તેથી શું રિપીટ કરવાથી શું વળે? એને પૈકડું કેટલું? આ તો એ નહીં વાંચો, એક પેરેગ્રાફ વાંચીને પાછો બીજા આખો પેરેગ્રાફ વાંચ્યા કરો, એનો શું અર્થ છે? મારી અનુપ્રેક્ષા શું છે કે મેં તમે વાંચતા હતા, હું વાંચતો હતો, જોતો હતો, એમાંથી એક 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 વસ્તુ ચિંતન વિચારણા આ બધી પકડાતી જાય. અને પાછું અહીંયા તો એવું છે કે ટેસ્ટ તરત જ દેવાનો, અહીંયા કસોટી તરત જ થાય. તમે બધા બેઠા જ છો કે ભાઈ 10:15 પૂરું કરવાનું છે, હવે જે કંઈ ગાથા પૂરી થઈ કહી દો સાહેબ મને, એટલે અમને કહી દો. બોલો, ગાથા તમારે સમજવી અને પરીક્ષા અમારે આપવાની છે. અત્યારે થતી જાય, છૂટે નહીં, એક તત્વ બને ત્યાં સુધી સાતત્ય એનું રહે તો કેટલું એની અંદર ધ્યાન રાખવું પડતું હશે. ધ્યાન એટલે શું? આંખો વિચારીને બેસી જવું, એ ધ્યાન
જાગૃતિ.
આ જે ચાલે છે એ સિવાય ક્યાંય ઉપયોગ નથી. ઉપયોગની એકાગ્રતા એટલી બધી કરવી પડે કે જે તમે વાંચો છો, તમે પૂછો છો, તમે બોલ્યા, ઘણી વાર તમે વાંચતા હો તો તરત ખ્યાલ આવે કે આને ખોટું વાંચ્યું. હે, હા, આપણને ખ્યાલ નથી આવતો, અને તરત જ જે ધ્યાનમાં હોય ને ખ્યાલ આવે કે આ ખોટું બોલ્યો, આ કીધું નથી, આમાં લખ્યું નથી, આને વાંચ્યું. એટલે ધર્મકથા છે એ આપણી છેલ્લે એનું પરિણામ છે, જેને કહીએ ફલશ્રુતિ છે, સ્વાધ્યાયની ફલશ્રુતિ છે કે બોલ હવે અમે કને કીધું, તું કે શું સાંભળું. અને એ જો કહે અને એ બરોબર હોય તો આપણે એમ સમજીએ કે આને સ્વાધ્યાય બરોબર કર્યો. કન્ક્લુઝન ફલશ્રુતિ. ફલશ્રુતિ એટલે આખરે આ બધું શું? એક તત્વ સમજવા માટે છે, કંઈ યાદ રાખવા માટે છે. એ અપાસરામાં કરવાનું છે કે બધી પરીક્ષાઓ દેવાની છે અને યાદ રાખવાનું છે, પ્રકૃતિ કેટલી, ભેદ કેટલા ને પ્રભેદ કેટલા ને પછી કેટલા માર્ક આવ્યા ને. એ જે સિસ્ટમ ચાલે છે એ તો સ્કૂલિંગ છે. પરમાર્થ માર્ગની અંદર સાધકને આ માથાકૂટમાં, ગોખણપટ્ટીમાં, સ્મૃતિમાં ન નખાય. એ તો ભાર સહિતનું ભણતર થયું, અહીંયા સમજણનું ભણતર છે. સમજણમાં તું જેટલું સમજો એ જો યથાર્થ સમજણ તારી હોય તો વાત પૂરી થઈ. બસ એમ નિવેદન કર. એટલે તમે જે સમજાવો એ કહો, એમાં એવું નથી કે 100% જ આવે, એ ન આવે. પણ સામાન્ય આને મતલબ સમજાઈ ગયો છે, આને હેતુ સમજાઈ ગયો છે, આને અવળી સમજણ નથી. જો આગળ એક આવ્યું હતું કે પોતાનું જે ન હોય પાત્રતા તો શું થાય, તો કે વિપરીત બુદ્ધિ ગાઢ થાય. 13મી ગાથામાં એની અંદરનું કહ્યું હતું કે તે નિત્ય વિચારવામાં શું દોષ ઉત્પન્ન થાય, તો પેલો દોષ સ્વચ્છંદ પોષાય. પોતે શાસ્ત્ર વાંચતો જાય તો સ્વચ્છંદ પોષાતા જાય. બીજો દોષ તો કે વિપરીત બુદ્ધિ ગાઢ થાય. ત્રીજું, અજ્ઞાન દશાને જ્ઞાન દશા મનાવે. હવે કોકે ટેસ્ટિંગ તો કરવું જોઈએ ને કે આ ઊંધું સમજો છે અને પાછો ગામમાં જઈને પાછો કીધા કરશે ચારે બાજુ. પોતે સમજો છે ઊંધું. અને ચોથું કે છે શાસ્ત્રોનો અભિનિવેશ. મેં આ વાંચ્યું છે, મેં સમયસર વાંચ્યું છે, મેં નિયમસર વાંચ્યું છે, મેં આ ગણધરવાદ વાંચ્યો છે. સમજો તું શું? અભિનિવેશ આવશે તને કે અમે કેટલા શાસ્ત્રો વાંચ્યા, અમારી તો બુદ્ધિ કેવી હશે અને સમજણમાં ઝીરો હશે. ધર્મકથા જ્યારે થાય ત્યારે ખબર પડે કે આમાંથી કયો દોષ લાગુ પડી ગયો. એટલે અહીંયા કહ્યું કે ઉભો રે ભાઈ, તું સદગુરુ કે જો તને આ સુપાત્રની અંદર જો આપણી ક્ષમતા ન હોય, પોતાનું અવલોકન પોતાએ કરવું જોઈએ કે મારું આ કામ નથી. આ શાસ્ત્ર ભલે અત્યારે વાંચન ચાલે છે પણ આપણી હેસિયત નથી. તો ખોટે ખોટા ચાડા નહીં કરવા જોઈએ કે આપણે સમજીએ છીએ બધું. ત્યાં એ કે છે ન ચાલે દંભ, એ તો આ માર્ગમાં માન્ય જ નથી, આડંબર માન્ય જ નથી. તો એની અંદર કહ્યું કે તો એક કામ કર, તું શાસ્ત્ર વાંચવાનું તને કીધું તું ને, સદગુરુ ન હોય તો એ બંધ કર, તને સદગુરુએ કીધા હોય ને એને નિત્ય વિચાર. તું તારી મેળે વાંચવાનું છે ને એ બંધ કર. હવે સમજાઈ ગયું, ધર્મકથા કરીને એમાં સમજાઈ ગયું કે 13મી ગાથા તને લાગુ પડતી નથી, 14મી કર તું. 14મી કરવાની અંદર પછી એમ કે જે કીધા છે અવગાહન કરવાના, એ નિત્ય વિચારવાનો શબ્દ પ્રયોગ બહુ મધુભાઈ ભાર મૂકો. નિત્ય વિચાર, નિત્ય વિચાર એટલે જે વિચારણાના પરિણામે તું ધર્મકથા કર એટલે એમને ખબર પડે કે તે વિચાર્યા શું. એ વિચારણાનું સ્ટેજ પહેલા શ્રવણથી શરૂ થયું તે ધર્મકથા સુધી પહોંચ્યું, અનુપ્રેક્ષા પણ એમાં આવી ગઈ. તે નિત્ય વિચારવા, કયા વિચારવા, સદગુરુએ કીધા છે એ, અને વારંવાર વિચાર. કારણ કે સદગુરુએ જ્યારે કીધા છે ત્યારે કંઈક સમજપૂર્વક કહ્યા છે, પોતાની ક્ષમતા શ્રેણી જોઈને કહ્યા છે, અથવા તો આ કાળે આ ઉપયોગી આને થશે, જો આ સમજે તો જ સાચું છે, બાકીનું બીજું બધું કદાચ સમજે ન સમજે, અત્યારે આ સમજાય તો ઘણું છે. આ સદગુરુ માને એમાં શું હતું, કોઈ પણ એક સ્થળ વિશેષ, એક જીવ વિશેષ, એક સમૂહ વિશેષ, એની એક સ્થિતિ હોય છે અને એ સ્થિતિ ઉપર એને કોમન પકડવું પડે. આજે આપણે બધા બેઠા સ્વાધ્યાય વર્તુળમાં તો કોમન પકડીએ કે આની અંદર આટલી વાત આવશે. અત્યાર સુધીમાં ઘણી વાર ઘણા સૂચનો આવે કે સાહેબ આપણે આ શાસ્ત્ર લઈએ આમ જ્ઞાની થઈ જાય, એને મોક્ષ મળી જાય હાથમાં. તો ઘણી વાર કહેવું પડે કે રેવા દો, આપણે એ શાસ્ત્ર અત્યારે લઈ શકાય એવું નથી. અને રવિવારનો સ્વાધ્યાય જે સામુદાયિક છે ત્યાં આ ભૂમિકા છે એ પણ ન રહીએ, ત્યાં આ ભૂમિકાથી વાત થાય. તો અહીંયા તો નિત્ય પ્રકારનો જે અત્યારે એની જિજ્ઞાસા અનુસાર આ સ્વાધ્યાય સત્સંગમાં છે એ આ વાતને પકડી શકશે. રવિવારમાં હું આ વાત લેવા જાઉં સ્વાધ્યાયના પાંચ પ્રકાર સમજાવવા, તો ઓલા બધા કે હવે આમાં કાંઈ આપણને સમજ પડતી નથી. એટલે બહુ સરસ ત્યાં વાત મૂકી છે, 13મી અને 14મી ગાથા. સદગુરુનો યોગ ન હોય, કૃપાળુદેવ જેણે આટલો મહિમા ગાયો છે એ કે છે ન હોય તો પણ તમે ઉપકારી છે. એક એ છે તમારી રીતે શાસ્ત્ર વાંચો, જો ચારમાંથી એકેય દોષ ઉત્પન્ન થતો ન હોય તો, ચાર દોષમાં સ્વચ્છંદ પોસાય, વિપરીતતાને ગાઢ કરે, અજ્ઞાન દશાને જ્ઞાન દશા મનાવે અને શાસ્ત્રોનો અભિનિવેશ જો આવી જાય કે મેં તો આ વાંચ્યું, મેં તો આ સાંભળ્યું, એને જાણે કે પોતે શું કરી નાખ્યું એમ એના મનની અંદર આવો ભાવ આવી જાય તો કે છે રહેવા દેજે, તો સદગુરુએ જે કીધું છે ને એ જ કરજે. કૃપાળુદેવે ભલે નહીં કીધું કે યોગ વાસિષ્ઠ વાંચવું, આપણે નહીં એવા, આપણે તો આગળ છે, આપણે તો સમયસર વાંચીએ છીએ, બહુ ડાયો હતું, આ તારો સ્વચ્છંદ છે, તને હજી યોગ વાસિષ્ઠની વૈરાગ્યની ને ઉપશમની ભૂમિકા જે રીતે થવી જોઈએ, સંસ્કાર થવો જોઈએ, એ તો થયો નથી. મુનિપણામાં રહેલા લઘુરાજ સ્વામીને અને મુનિઓને કૃપાળુદેવ એમ કહે કે ઉપશમ અને વૈરાગ્યનું બળ વધારો અને એટલા માટે જૈન શાસ્ત્રનો અભ્યાસ હમણાં છોડી અને યોગ વાસિષ્ઠ વાંચો. કારણ કે આ પકડવા માટેની અંતરંગની દશા નથી, ભૂમિકા નથી. તમને તો ત્યાગ ઉપર મહત્વ છે, વૈરાગ્ય ઉપર નથી. અને એ મુનિશ્રીના દાખલાની અંદર શું હતો દ્રષ્ટાંત, ત્યાગ અને વૈરાગ્યનો બે જેની અંદર સાથે આવે. તો મુનિએ ત્યાગનું વર્ણન કરી દીધું કે સાહેબ અમે કેટલું છોડ્યું તમને ખબર છે, તમે હિસાબ કર્યો છે, બે બૈરી છોડી, એક પુત્ર છોડ્યો, અડધું ગામ અમારા ઘરે હતું એટલો વહીવટ ગ્રાસ છોડ્યો, ત્યાગ કેટલો. અને પછી કૃપાળુદેવ વૈરાગનું કીધું નથી, ક્યાં ત્યાગ સામે વૈરાગ કેટલો, આ બે છોડીને કેટલા ઉપર દ્રષ્ટિ ફરે છે, આ દીકરો છોડીને કેટલાને ચેલકા કરીને ગળે વળગાયડા છે મોહમાં, આ મારો ને આ મારો ને આ મારો પેટ ને આ બધા મોહના ચાળા છે. કેમ પકડાતું નથી કે અંદરમાં વૈરાગ્ય બહુ નબળો છે. આ અપાસરા કેટલા ગળે વળગાયેલા છે. ઘર છોડ્યું, ગ્રાસ છોડ્યો, પણ ધર્મનો ગ્રાસ કેટલો વધાર્યો છે. અહીંયા હું કહું જ થશે, બીજું નહીં થાય. આ કેટલું મહત્વ છે. તો ઘરમાં શું ખોટું હતું? વૈરાગ્યની ધારા નથી. નિષ્પૃહતા, નિર્લેપતા, પર પદાર્થ પ્રત્યે મમત્વનો બિલકુલ નાશ હોય તો એમાં કોઈ ભાવ નહીં. એવા અલિપ્ત રહી શકીએ છીએ ના? દરેકમાં આપણું તો સહી છે જ. તો વૈરાગ્યની ધારા નબળી છે. આ એને સમજાયું મુનિઓને. એટલે કહ્યું કે તો પછી સદગુરુ કેમ કરો? અને શાસ્ત્રની ગ્રંથ સૂચિ વચનામૃતમાં વાંચજો, 119 ગ્રંથો છે. એમાં જૈન કેટલા છે જોજો અને અજૈન કેટલા છે જોજો. તો વધારે કેટલા છે? અજૈન નામ છે બધા. ગ્રંથ સૂચિ એ પાછળ પરિશિષ્ટ છે અને એમાં હજી કેટલાય નથી. લગભગ 10-12 તો મને મળ્યા છે, મેં લખી દીધા છે મારા વચનામૃતમાં. કેટલા ગ્રંથ કૃપાળુ દેવે કીધા છે. અને જેના મગજની અંદર આ ઓલી ઘુરકી ભરાયેલી હોય ને, એને પોતાની માન્યતા વાળા ગ્રંથનું લિસ્ટ કરી અને કૃપાળુ દેવના નામે ચડાવી. એટલે શું કે ખબર છે, સત્સૃતની વ્યાખ્યા કૃપાળુ દેવે આપી છે. ઈ કે છો, કૃપાળુ દેવ નથી કહેતા. એમાં 20 ગ્રંથો છે, એમાં 19 તો દિગંબરના છે. આ કોણે લખ્યું છે? કૃપાળુદેવ લખ્યું છે. તો જેને આવી ગ્રંથિ હતી એને લખ્યું છે. એટલે જેટલા જેટલા ગ્રંથ ઉપર પોતાનો આ જે છે ને શાસ્ત્ર અભિનિવેશ, જેને અભિનિવેશ હતો જે જે ગ્રંથ ઉપર, દિગંબરના ગ્રંથ ઉપર, એના નામ એને પાકા છે એટલે એ લખી નાખ્યા. અને પછી આદિ અનેક છે, આદિમાં પણ બીજા જઈને તર છે લખને, એ કૃપાળુદેવે કીધા છે તો એનો લખ્યું. અને એને પકડીને પંડિતોને પકડાઈ ગયો કે લ્યો શ્રીમદ વચનામૃત, કાઢો પાના નંબર આટલા, જુઓ સંસ્કૃતની યાદી. પછી આદિ શબ્દ એ બોલે જ નહીં. 20 છે ને એટલે બધા કે હા 20. 19 દિગંબર ગ્રંથો છે. એટલે કૃપાળુદેવ દિગંબર મતવાળા. આ આખી જુઓ, આને અભિનિવેશ કહેવાય. એટલે આ 13મી ગાથા જો કહે કે સદગુરુનો યોગ ન હોય ને તારે શાસ્ત્ર વાંચવા, તો કે આ તને ઉપકારી થશે નહીં. કારણ કે આ એક દોષ તારા ઘટતા નથી પણ વધે છે. અને 14મી ગાથામાં કીધું કે સદગુરુએ કીધો એ વાંચવા, પણ વાંચવા કેવી રીતે એ આ બેનનો પ્રશ્ન. વાંચવા કેવી રીતે, એની પ્રક્રિયા શું? આ પ્રક્રિયા શું છે? તો કે દરેક સાથે બબે પ્રક્રિયા છે. કે જ્યારે વાંચન છે ત્યારે તો સાંભળે છે, ત્યારે વિચારણા થવી જ જોઈએ. વાંચન અને વિચારણા વિનાનું વાંચન એ વાંચન નથી. પછી પૃચ્છના, પૃચ્છના સાથે સમાધાન છે. આત્મસિદ્ધિમાં છે, શિષ્ય પ્રશ્ન કરે છે અને સદગુરુ સમાધાન. તો પૃચ્છના જ રહેતી હોય તો એ તો અટકી ગયો, એને સમાધાન મળવું જોઈએ. ત્રીજું આવે છે નિત્ય વિચારવા, એટલે પરાવર્તન. પરાવર્તનમાં શું કહે છે? એનો સંસ્કાર થવો જોઈએ. સંસ્કાર થાય તો એ તને સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, સમાધાન લીધું, એ કંઈક લેખે છે. જો એ સંસ્કાર ન થાય તો વૈરાગ્યની વાતો સાંભળવાથી શું થયું? કસાયથી સંસાર વધે છે એવું એને જ્ઞાન છે. કસ વધતા આય પાછું આપણને સમજાવ વ્યાકરણ. હવે અમે સમજી ગયા, પણ અમારે એ કહેવું છે કે તારો આ સંસાર ઘટતો નથી અને કસાઈ કસાઈ સમજીને શું બોલવા માંડ્યો છો? કૃપાળુ દેવ જેમ કીધું ને મુનિઓને કે શું સંકિત કરો છો? સંકિત શું એ તો ખબર નથી. નાળિયેરના ગોળાની જેમ સંસારમાં હોવા છતાં અમે સંસારથી પર છીએ મુનિઓ, આને સંકિત કહેવાય. આ સંકિતનું ભાન નથી. અને સંકિતના પ્રકાર કેટલા? સંકેતની વ્યાખ્યા કેટલી હેલા કરે. તો ત્યાં એ કીધું પરાવર્તના, શાસ્ત્ર કેમ મહત્વ, સદગુરુએ કીધા છે, અને પરાવર્તના પછી અનુપ્રેક્ષા થવી જોઈએ, આ સંસ્કાર પડવો જોઈએ, અને આ સંસ્કારમાંથી સત્ય શું છે, તત્વ શું છે એનું ગાઢ ચિંતન થવું જોઈએ. એવું ગાઢ થાય કે એમાં દેહભાન એક રૂપ થઈ ગયો, ઉપયોગની તલ્લીનતા થઈ, એકા ભલે થોડો સમય, વધારે માં વધારે અત્યારે એવી એકાગ્રતા અંતરમુરત સુધી રહે, પણ એ જે થઈ તત્વ સાથેની, એ તત્વ આત્મસાત થયું, તે સમયે બીજા કોઈ પણ વિષયમાં કે પદાર્થમાં આ ઉપયોગ ગયો નહીં. આ ધ્યાન કહેવાય, ઉપયોગની લીનતા એ ધ્યાન છે, અને અનુપ્રેક્ષાનું પરિણામ આ ધ્યાન છે. એટલે મુનિઓને કહ્યું કે શાસ્ત્ર પોરસી, અને શાસ્ત્રનું પોરસીનું ધ્યાન, પોરસીનો સ્વાધ્યાય, પોરસીનો સ્વાધ્યાય એટલે મુનિએ સવારની નૌકારસી વાપરીને, આ વાપરવાની હોય જ નહીં, એને સીધું પોરસીનું ધ્યાન કરવાનું હોય, એટલે શાસ્ત્ર સ્વાધ્યાય. સ્વાધ્યાયમાંથી જો ધ્યાનમાં જાય તો સ્વાધ્યાય સાચો, જો સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં ન જવાયું તો સ્વાધ્યાય હજુ અધૂરો છે. કેમ કે અનુપ્રેક્ષા અંગ સુધી પહોંચે, અને અનુપ્રેક્ષા અંગ સુધી પહોંચ્યો એ સ્વાધ્યાયના પ્રક્રિયામાં ચોથા પગથિયે, તો એ ધ્યાનમાં અવશ્ય જાય, ભલે લાંબો સમય ન જાય, પણ એ તત્વ જે એના મગજમાં આવી ગયું, પકડાયું, એની સાથે એને ઉપયોગની તલ્લીનતા થઈ ગઈ, એ તત્વ સાથે એકરૂપ થઈ ગયો. આ ધ્યાન છે. ધ્યાન એ શૂન્યતા નથી, ધ્યાન એ તત્વનો આવિર્ભાવ છે, અનુભૂતિ છે, સાક્ષાત્કાર છે. આપણે કે ને આત્મ સાક્ષાત્કાર થયો એ આત્માના ધ્યાનમાં જ થાય, બાકી ના થાય. સમજાયું નહીં? મન ટકતું નથી. હા, મન ન ટકે એટલે ઉપયોગ ક્યાં જાય? બહારમાં જાય ને. ઉપયોગ બહારમાં જાય તો બહાર સાથે વિભાવથી જાય કે સ્વભાવથી જાય? વિભાવ. તો વિભાવ એ કર્મબંધનું બીજ છે. જ્યારે જ્યારે એ સંસારનો વિચાર કરે, એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવ, આ જ્ઞાનીઓ, કૃપાળુદેવ એટલે શાસ્ત્રો, સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. જ્યારે એ સ્વભાવના સ્વભાવમાં નથી અને વિભાવમાં છે અથવા પરભાવમાં છે, તે સમયે પરભાવના એના પરિણામો એ કર્મબંધનું બીજ છે, ત્યારે એ બંધનમાં આવે. 511મો પત્ર છે, સમયની મર્યાદા પૂરી થાય છે, અને સ્વભાવમાં રહેવા માટે થઈને એ પરભાવ ઉપર જો પોતે કંઈ માસ્તરગીરી કરવા જાય તો એ નહીં બની શકે, પણ એ પોતે બોધની અંદર લીન થાય તો બની શકશે. એટલે જો પરાવર્તના કરશે તો સ્વભાવમાં જઈ શકશે. પરાવર્તના કરતા પહેલા એ જો એને અનુપ્રેક્ષા કરશે તો લીન થશે, અને પરાવર્તના કરશે તો અનુપ્રેક્ષા થઈ શકશે, અને પરાવર્તના જો એને પૃચ્છનાનું સમાધાન મળ્યું હશે અથવા તો પૃચ્છના હશે જ નહીં, અને એને શ્રવણનું વિચારણા કરી હશે તોય જઈ શકશે. સ્વાધ્યાયનું કોઈ પણ એક અંગ બરોબર થયું હશે, પ્રક્રિયા બરોબર થઈ હશે, તો એ જીવ પોતાના સ્વભાવમાં લીન થઈ શકશે, એ ધ્યાન કરી શકશે. તો ધ્યાનનો આધાર શું? સ્વાધ્યાય. ધ્યાનનું અધિષ્ઠાન શું? માટે મુનિઓને કહ્યું બે જ કામ, ભાઈએ વાત કરી ને, બે જ કામ, સ્વાધ્યાય અને ધ્યાન. ધ્યાન કરે, ધ્યાન તૂટે તો ધ્યાનને જોડવાનું અવલંબન શું, અનુસંધાન કરવાનું માધ્યમ શું? સ્વાધ્યાય. અને સ્વાધ્યાય એટલે સત્પુરુષોનો બોધ, આપ્તનું વચન, એ મળે અને એની વિચારણા જેવી થાય એ વિચારણા કરે, પરાવર્તના કરે, અનુપ્રેક્ષા કરે, એટલે સીધો ધ્યાનમાં ચાલ્યો જાય. ધ્યાનથી તૂટો હોય તો પાછો ધ્યાનમાં જવા માટે આધાર શું? સ્વાધ્યાય. તો સ્વાધ્યાયનું પરિણામ શું? ધ્યાન. તો સ્વાધ્યાયની બધી પ્રક્રિયા સાચી ક્યારે થાય? તો ધ્યાનમાં આપણે જઈએ ત્યારે. બરોબર છે. અભ્યાસ બરોબર થાય તો આપણે જે કહ્યું છે ને સામાયિક કરવી, કેટલી બધી વિશેષતા આપી છે કે વિચાર કર. સામાયિક લઈને બેઠા, સામાયિક લેતા તો 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ પૂરી થઈ ગઈ. કૌશક લેવાઈ ગયો, નમૂત્રણમ કહેવાઈ ગયું, સામાયિક થઈ ગયું. પછી પારવાનો તો વાર છે, હજી 35 મિનિટ, 40 મિનિટ તો વાર છે ને હજી. હવે શું કરવાનું? સ્વાધ્યાય કરવાનો. શું કામ? કે સ્વાધ્યાયથી તું ધ્યાનમાં જઈ શકીશ, અને ધ્યાન કઈ વધારે લાંબુ ટકશે નહીં, તું જાણે છે જ્ઞાનીઓ. એટલે તો કહ્યું, તો કે મેં તો 2 સામાયિક લીધું, 4 લીધું, 4 ની 40 લેને બોલ બોલ કહી રે શું થાય? બહુ વાત એટલી સરસ છે, પણ માત્ર એટલું જ કે આપણે જ્ઞાનીઓના કહેવાના અર્થથી, તાત્પર્યથી સમજીએ તો ભલે થોડું થશે પણ બહુ મહત્વનું થશે. આત્મસિદ્ધિની આ 2 ગાથા આવી, 13 અને 14, બહુ સરસ મજા હતી 11 અને 12 ની અંદર, કે એવી સદગુરુની જડબે સલાક સ્થાપના થઈ ગઈ હતી. આપણા મગજમાં એમ થયું કે કોક પકડાઈ જાય તો વાત પૂરી થઈ જાય. ત્યાં પાછું બીજી વાત આવી, હવે ત્રીજું આવે છે. આ 13 અને 14 ની અંદરથી પણ આખું પરિવર્તનનું સ્ટેજ એ 15મી ગાથામાં આવશે વિશેષ અવસરે.
સુખદામાનંદ તસો સંસ